राधे नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत सामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचार जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद जय राधमाधव कुंज बिहार
कुंज बिहारी
ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಅಶ್ವತ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಯಶೋದ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಅಶ್ವತ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಯಶೋದ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಯಶೋದ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಯಶೋದ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಯಶೋದ ನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ
ಯಮುನ ತೀರವನ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
ರಾಧ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಕೃಷ್ಣ ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಕೃಷ್ಣ ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಹರೆ ಹರೆ
ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ
ರಾಧಾ ದಾಮೋದರ ರಾಧಾ ದಾಮೋದರ ರಾಧೆ
ರಾಧಾ ದಾಮೋದರ ರಾಧಾ ದಾಮೋದರ ರಾಧಾ ದಾಮೋದರ ರಾಧೆ
ಜಯ ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ ರಾಧೆ
ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ
ಜಯ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಜಯ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಜಯ
ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಜಯ ಕೃಷ್ಣ ಬಲರಾಮ
ಜಯ ಗೌರನಿತಾಯ 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 ಜಯ ಗೌರನಿತಾಯ ಜಯ ಜಯ ಪ್ರಭುಪಾದ 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 संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम ज्ञान तिमिरंधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः श्री चैतन्यमनोविष्टं सापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावने विश्वभानो सुते देवी प्रणमामि हरि प्रिय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
हरे कृष्ण श्री गंगा सती भजन विवेचन एक्स्ट्रा दिवस में आप सर्व भक्तों हार्दिक स्वागत छे। कथा तो त्रण दिवस नी हती पण पछी मौज आवी गई तो एक दिवस સ્વાગતમ. ગત સત્રમાં અભિધેય તત્વ, જેને દ્વિતીય શબ્દમાં ભક્તિ કહેવામાં આવે છે, અને આપણો વિષય જ પ્રારંભથી સંબંધ, અભિધેય અને પ્રયોજન તત્વ ઉપર આધારિત છે. સંબંધ માને કૃષ્ણ, અભિધેય તત્સંબંધી પ્રોસેસ માને ભક્તિ. અને એ ભક્તિની વ્યાખ્યામાં ગંગા સતીના ભજનો દ્વારા આપણે એ સમજ્યા કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના સંબંધને સમજી અને ભગવત પ્રાપ્તિમાં આગળ વધે છે. સંબંધને જાણ્યા પછી વ્યક્તિ ગુરુનો આશ્રય લે છે, પણ ગુરુ કેવા? તો ગંગા સતી એ વિવેચન કર્યું કે જે શાસ્ત્ર અને સિદ્ધાંતોની પરિભાષામાં નથી બેઠતા એવા અવિવેકી, જેનામાં વિવેક નથી, જડતા છે, એવા ગુરુઓની સંગતિ ન કરવી જોઈએ. અનેક અન્ય લક્ષણો બતાવ્યા, અને એક એ બતાવ્યું કોની સંગતિ કરવી જોઈએ. શીલવંત સાધુને વારે વારે નમીએ. શીલ જેનામાં છે, જેની વૃત્તિ, જેની ચેતનાનો પ્રવાહ હંમેશા ભગવાનમાં વહેતો રહે છે, જે ગુરુ જેનો કોઈ મિત્ર નથી, જેનો કોઈ શત્રુ નથી, જે નિત્ય પોતાના ભજનમાં મસ્ત રહે છે, જેને કોઈનાથી કોઈ મતલબ નથી, કોઈ આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે, અને એવા ભગવાન સાથે જેનો તાર જોડાયેલો છે, ભગવાન સાથે જેનો સંબંધ જોડાયેલો છે, એવા સદગુરુનું શરણ લેવાથી વ્યક્તિ ભજનમાં પ્રવૃત્ત થાય છે. એવા ભક્તોની સંગતિ એને ભજન કરવા માટે પ્રેરિત કરે છે. પણ એ ભજનમાં મેં બે વાત છોડી હતી કાલે, એક વચન અને બીજું તુરીય. આ બે શબ્દનો શું અર્થ છે? વચન એટલે વાક્ય, એનો સીધો અર્થ છે વાક્ય. પણ પ્રશ્ન એ છે કોનું વાક્ય, કયું વાક્ય? વચનનો અર્થ છે જેને શ્રીપાદ ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે, વચન એટલે આમનાય વાક્ય, સંસ્કૃત શબ્દ છે આમનાય વાક્ય. આમનાય વાક્યનો અર્થ છે જે વાત યા તો શાસ્ત્રોમાં કહેવામાં આવી છે અને અથવા તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાધુઓના મુખેથી જે વાક્ય નીકળે છે એને આમનાય વાક્ય કહેવામાં આવે છે. અને એ આમનાય વાક્ય જ ગંગા સતી એને વચન કહી રહ્યા છે. આનું પ્રમાણ શું છે? કે હું જે વ્યાખ્યા કરી રહ્યો છું વચનની, એ જ વ્યાખ્યા ગંગા સતી કહે છે એ જ છે, એનું શું પ્રમાણ છે? તો જે ભજનોની અહીંયા મેં વ્યાખ્યા કરી એની સિવાયના જે ભજનો છે એમાં ગંગા સતીએ લખ્યું છે કે વચનને માનજો ભક્તિનું અંગ, માને વચન જે છે એના દ્વારા ભક્તિ મળે છે, નહીં કે ભક્તિથી વચન પરેય છે. એક પ્રમાણ. બીજું એ છે કે વચનથી ભગવાન મળે છે, વચનથી અનર્થો દૂર જાય છે. અને ગંગા સતીએ 52 ભજનોમાં જ્યાં જ્યાં વચનની વાત લખી છે એને જો તમે વિચાર કરો તો એ વચન કેવળ શાસ્ત્ર વચન ઉપર આવીને ઉભું રહે છે. કારણ કાલે મેં તમને કીધું હતું કે શાસ્ત્ર, ગુરુ અને ભગવાન, એમાં સૌથી શ્રેષ્ઠ ભગવાન છે, એની પછી શાસ્ત્ર છે અને એની પછી ગુરુ છે. પણ ભગવાન જે છે એને પ્રાપ્ત કરવાના છે, અને સાધુ અને શાસ્ત્ર જે છે એ એનું માધ્યમ છે. જો સાધુ અને શાસ્ત્રના વચનમાં જો વિશ્વાસ હોય વ્યક્તિને, તો એ ભગવાન સુધી પહોંચી જાય. સીધું લોજિક છે. કારણ ગુરુ જે બોલે છે એ તો શાસ્ત્ર અનુસાર બોલે છે. કારણ કે ગુરુનું એક લક્ષણ શ્રીમદ ભાગવતમ કહે છે, શબ્દ પરેચ નિષ્ણાંતમ. ગુરુ જે હોય ને એ શબ્દ બ્રહ્મમાં નિપુણ હોવો જોઈએ. તો કાલે આપણે વ્યાખ્યા જોઈએ એને, કે જેને શાસ્ત્ર નથી આવડતું એ ક્યારેય ગુરુ ન બની શકે. ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ શબ્દ બ્રહ્મમાં નિપુણ હોવો જોઈએ ગુરુ. કારણ કે જો એને શાસ્ત્ર ખબર નથી તો એ ઉપદેશ કેવી રીતે કરે. અને એ ગુરુ જ્યારે નિપુણ બને ત્યારે એ શાસ્ત્ર કહે છે. અને શાસ્ત્ર શું કહે છે કે મને જો સમજવું હોય તો કોની પાસે જવું પડે? ગુરુ પાસે. અને કેવો ગુરુ? તો ગીતામાં ભગવાન કહે છે, તત્વદર્શી મહાત્મા, જેણે સત્યનું દર્શન કર્યું છે, જે તત્વને જાણે છે એ ગુરુ છે. અને એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કેવા વિપ્ર કેવા ન્યાસી, શુદ્ર કહેને નહીં, જય કૃષ્ણ તત્વ વેતા સહી ગુરુ હૈ. કેવા વિપ્ર, ચાહે બ્રાહ્મણ કેમ ન હોય, કેવા ન્યાસી, ચાહે સંન્યાસી હોય અથવા તો શુદ્ર, પણ જો એ કૃષ્ણ તત્વનો જાણકાર હોય તો એ ગુરુ કરવાને યોગ્ય છે. કૃષ્ણ તત્વની જાણકારી એને હોય તો પછી એમાં બીજું લક્ષણ જોવાની જરૂર નથી રહેતી. એ નીચ કુળમાંથી, અરે ચાંડાળ પરિવારમાંથી કેમ ન આવતો હોય, પણ જો કૃષ્ણને તત્વથી જાણતો હોય તો એ ગુરુ છે. અને 12 લક્ષણોથી યુક્ત બ્રાહ્મણ યદિ જો કૃષ્ણની ભક્તિથી રહિત છે તો એ ગુરુ બનવાને યોગ્ય નથી. ગુરુનું એક જ સચોટ લક્ષણ છે કે એ ભગવાનનો ભક્ત હોવો જોઈએ, નહીં કે પોતાને ભગવાન માનતો હોવો જોઈએ. અને આવા ગુરુ જે શાસ્ત્ર સમજાવે છે અને શાસ્ત્ર ગુરુની મહિમા ગાય છે, બે એકબીજાના પૂરક છે. એકબીજા વગર કામ બને નહીં. કારણ કે ગુરુ જો શાસ્ત્ર ન બોલતા હોય તો એ ગુરુનું કામ શું છે? અને શાસ્ત્ર જ બતાવે છે કે ગુરુ આ જગતમાં મહાન છે. પણ શીલવંત સાધુ જે ભજન છે એ સાધુ સંઘની મહિમા બતાવે છે. ભગવાનના ભક્તોની સંગતિ કરવાથી આપણને શું પ્રાપ્ત થાય એ બતાવે છે. તો આપણો પ્રશ્ન છે કે માની લો આવા સાધુ કોઈ મળે અને એ સાધુની સંગતિ કોઈ કરે તો એ પ્રાપ્ત શું કરશે? એ પ્રાપ્ત કરે છે ભજન અને ભક્તિમાં સ્થિરતા. કારણ કે આ સ્થિરતા બહુ જરૂરી છે. કાલે ગંગા સતીએ વૃત્તિ સમજાવ્યું કે જેની વૃત્તિ એક સમાન લાગેલી છે ભગવાનમાં એ સાધુ છે. જેને કપિલ ભગવાન ભાગવતમાં કહે છે, તેલ ધારાવત, તેલની ધાર જેમ પડે એ તૂટક ન હોય, અને વરસાદ જે આવે ને એ પાણી જે પડે ને એ તૂટક પડે. તમે નળ ચાલુ કરો ને બાથરૂમમાં નળ થોડોક ઉપર મૂક્યો હોય તો એ ડોલ સુધી પાણી આવે ને તો એ બિંદુ બની જાય, પણ તેલ ગમે એટલું ઉપરથી નાખો એની ધાર કોઈ દી તૂટે નહીં. એમ જેનું મન અવિરત ધારાથી ભગવાનમાં લાગ્યું છે એવો વ્યક્તિ એ સાધુ છે. કારણ કે અવિરત ધારાથી ભગવાનમાં લાગેલું મન એને જ તુરીય અવસ્થા કહેવામાં આવે છે. આ જ તુરીય અવસ્થા છે જેનો સંબંધ ભગવાન સાથે જોડાયેલો છે, ભક્તિમાં સ્થિર છે. અને કોઈ અસ્થિર થાય છે શું કામ? ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ જેનો સંગ ફરે એની વૃત્તિ ફરે. સત્વગુણીનો સંગ કરશો તો વૃત્તિ સત્વગુણી થશે, રજોગુણીનો સંગ કરશો વૃત્તિ રજોગુણી થશે, અને તમોગુણીની સંગતિ કરશો તો એ વૃત્તિ તમોગુણી થાય છે. આ જગતમાં લોકો ગલત વ્યક્તિઓની સંગતિ કરે છે એના ગુણના કારણે. જેવો ગુણ એવું એ કાર્ય કરશે, અને એટલા માટે એવો વ્યક્તિ સ્થિર નથી થઈ શકતો. અને જે સ્થિર નથી એ તુરીય અવસ્થાને પ્રાપ્ત કરતો નથી. પણ ગંગા સતી કહે છે કે જે વ્યક્તિ સાધુની સંગતિ કરે અને ખરેખર જો એ ભક્તની સંગતિ એ જો લઈ શકવા માટે સક્ષમ બન્યો હોય તો પછી એ કેવો બને ભક્ત, જેની અવસ્થા તુરીય છે અને જેનામાં શીલ જેવા ગુણ છે. શીલવંતની વ્યાખ્યા આપણે કાલે સાંભળી ને, શીલ ગુણ. આવો વ્યક્તિ એનામાં એક બીજો ગુણ પ્રકટ થાય છે અને એ છે દ્રઢતા. અને એની દ્રઢતા કેવી છે તો ગંગા સતી લખે છે, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાંદડાય. તો થોડુંક આસ્વાદન કરતા ચાલીએ.
મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાંદડાય, ભાંગી પડે રે બ્રહ્માંડ રે, મેરુ તો ડગે પણ જેના મન ડાડગે નહીં પાંદડાય, ભાંગી પડે પડે પણ વણસે નહીં ને સોઈ હરિજન ના પ્રમાણ, સોઈ હરિજન ના પ્રમાણ, મેરુ તો ડગે પણ જે ભાંગી પડે રે બ્રહ્માંડ રે.
એવો વ્યક્તિ સાધુ સંગ જેને પ્રાપ્ત થાય એ પછી ભજન ક્રિયામાં લાગે અને ભજન કરતા કરતા એના અનર્થ દૂર થવા, આ બે પ્રોસેસ એક સાથે ચાલે, ભજન ક્રિયા અને અનર્થ નિવૃત્તિ આ બે એક સાથે થાય છે. પણ એની દ્રઢતા કેવી હોય છે? ગંગા સતી ઉપમા આપી છે મેરુ પર્વત સાથે, એને. અને આ મેરુ પર્વત શું છે એની ઓળખાણી જરૂરી છે ને, એને. આ મેરુ છે શું? જે બ્રહ્માંડની અંદર આપણે રહીએ છીએ ને, એ બ્રહ્માંડ 14 લોકનું બનેલું છે. અને એ 14 લોક, હવે હું તમને એક લોકની સમજણ આપું. લોક એટલે શું? લોક નથી, લોક. આપણે જ્યાં રહીએ છીએ એ ભૂલોક છે, અને આ ભૂલોકની ઉપર 6 લોક છે. ભૂ, ભુવર, સ્વર, મહર, તપ, જન ઇત્યાદિ બ્રહ્મલોક સુધી. અને એની નીચે 7 લોક છે અને એક આ ભૂલોક. ટોટલ 14 લોક છે. તો પરીક્ષિત મહારાજે શ્રીમદ ભાગવતમમાં સુખદેવજીને પૂછ્યું, આ ભૂલોકની સીમા બાઉન્ડરી ક્યાં સુધી છે? સુખદેવજી કહે છે કે જ્યાં સુધી આ ચંદ્ર અને તારાઓ આ બધું જે દેખાય છે અહીંયા બેઠા બેઠા, એ બધું ભૂલોક છે. ભૂલોક માને પૃથ્વી એકલી નહીં, આવી અનંત પૃથ્વીઓ આ ભૂલોકમાં છે. અને એ ભૂલોકની ઉપર સ્વર્ગલોક, એમાંય પાછા અનેક ગ્રહો હોય. અને એવી રીતે 14 લોકનું આ બ્રહ્માંડ છે જેમાં આપણે રહીએ છીએ, અને એવા અનંત બ્રહ્માંડો છે. ક્યાંક 15 લોક છે, ક્યાંક 20, 50, 100 કરોડ, નાનામાં નાનું બ્રહ્માંડ આપણું છે 14 લોકનું, અને નાનામાં નાના બ્રહ્મા એ આપણા છે 4 મોઢા વાળા, બાકી બીજા બ્રહ્માંડ જે છે કોઈમાં 8 મોઢા વાળા બ્રહ્મા છે, કોઈમાં 100 મુખ વાળા છે, કરોડ મુખ અનંત મુખ વાળા બ્રહ્મા છે. જેવડું જેનું બ્રહ્માંડ મોટું એટલા એના મોઢા વધારે. તમને એવું લાગતું હશે કે આ પ્રભુજી કેણપા લઈ જાય છે આપને. જો એક તો આ વાત શ્રીમદ ભાગવતમની છે, કારણ કે ભાગવતનો પ્રારંભ સર્ગ અને વિસર્ગથી થાય છે. સર્ગ માને એ સૃષ્ટિ જેની રચના ભગવાન વિષ્ણુએ કરી છે, અને વિસર્ગ એ સૃષ્ટિ છે જેની રચના બ્રહ્માજીએ કરી છે. બ્રહ્માજીનું કામ શું છે જાણો? આ બ્રહ્માંડની અંદરનું જે સર્જન છે ને એ બ્રહ્મા કરે, અને એ બ્રહ્માંડની બહારનું સર્જન જે છે ને એ ભગવાન કરે છે. આપણે એમાં જ જાઓ, પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે એ 14 લોકની વચ્ચેથી લોક જે છે ને એ થાળી જેવા આકારમાં છે, ગોળ એકબીજા ઉપર ગોઠવાયેલા છે, અને એની વચ્ચે એક પર્વત છે, પાતાળ લોકથી લઈ અને બ્રહ્મલોક સુધી એક પર્વત, અને આખો સોનાનો મેરુ એનું નામ છે. અને આખા બ્રહ્માંડનો આધાર એ મેરુ પર્વત છે. ઘણા કે તો પ્રભુજી દેખાતો કેમ નથી? એનું કારણ છે કે એ જે 14 લોકની વચમાંથી નીકળ્યો, પછી એનું જે વિભાજન છે આપણી પૃથ્વી જ્યાં છે ને એની આડો એક પર્વત છે, અને એટલે આપણે ગમે એટલા ફાફા મારવી પણ એ દર્શન થાય નહીં. અને બીજું કે એનું દર્શન કેવલ સિદ્ધ લોકો કરી શકે છે. પણ આપણે એ સમજવાનું છે કે એ મેરુ જે આખા બ્રહ્માંડનો આધાર છે કોઈ દિવસ ડગે નહીં. એ જ્યારથી બન્યો છે ત્યાં સુધી, આજ સુધી એવું નથી બન્યું કે મેરુ ક્યારેય ચલિત થયો હોય, એ હલ્યો હોય થોડોક. એને ઇતિહાસ આ સૃષ્ટિ જ્યારથી બની છે ત્યારથી, અને ગંગા સતી એ જાણતા હતા એ મેરુ પર્વતના વિષય, એને ખબર હતી. એટલે એને કીધું કે મેરુ જેનું ઉદાહરણ લોકો આપે છે સ્થિરતા માટે, કે જગતની સૃષ્ટિ થઈ ત્યારથી અત્યાર સુધી જો કઈ સ્થિર રહ્યું હોય એ આ મેરુ પર્વત છે. ગંગા સતી કહે છે બની શકે કે મેરુ ડગી જાય, પણ જેનો તાર જોડાઈ ગયો છે એવો ભક્ત એ કોઈ દિવસ સલાયમાન થતો નથી. મેરુ તો ડગે પણ જેના મંડળા ડગે નહીં. એ મેરુ સંભવ છે કે એકવાર હલી જાય, એમાં ભૂકંપ થઈ જાય, પણ જેના હૃદયમાં સાચી ભક્તિ લાગી છે એ કોઈ દિવસ ચલિત થતો નથી. ભગવાનના પરમ ભક્ત સુદામા એના વિષયમાં સુખદેવજી લખે છે કે એક એવો બ્રાહ્મણ જેણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી છે, ગંગા સતીએ જે ક્વોલિફિકેશન માગી છે ભક્તોની એ બધી ક્વોલિફિકેશનથી યુક્ત જીતેન્દ્રિય બ્રાહ્મણ, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળો એ બ્રાહ્મણ ભગવાનના ભજનમાં લાગ્યો છે. જો ભજન કરતા કરતા અવસ્થા કેવી આવી, એટલી દરિદ્રતા આવી, એટલી દરિદ્રતા, એ દરિદ્રતાનું વર્ણન સંભવ નથી. અને પત્ની તે, એનું નામ હતું સુશીલા, સુંદર ગુણોથી યુક્ત, અને એને તે ખબર કે પતિ ભજન કરે છે એની કોઈ કમ્પ્લેન નહીં. હવે વિચાર કરો કે એવી દરિદ્ર સ્થિતિ કે જ્યાં ખાવા પીવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો, ક્યારેક ક્યારેક બબે દિવસ, ચાર ચાર દિવસ ઉપવાસ વયા જાય, અને જે વસ્ત્ર પહેરે છે એ વસ્ત્રમાં તે એટલા બધા થીંગડા લાગ્યા છે, ખબર નથી કે આમાં ઓરિજિનલ વસ્ત્ર કયું છે. અને એવી દરિદ્રતામાં આ સુદામા જપ કરે છે, માળા ઉપર ભગવાનનો નામ જપે છે. હવે એક વિચારવા જેવી સ્થિતિ છે કે ગંગા સતી અહીંયા કહે છે કે જેને ભજન દ્રઢ થઈ ગયું હોય ને એને માયા કોઈ દિવસ ચલિત કરી શકે નહીં. આપણી સ્થિતિ આવી આવી હોય ભજન કરવા માંડ્યા હોય અને ગરીબી દિવસે ને દિવસે વધતી જતી હોય ત્યારે આપણે શું કરીએ છીએ? પેલા પ્રભુજી ધંધો કરવા દો, પછી આ તમારા પ્રોગ્રામ પ્રોગ્રામ પછી કરાવજો બધું. પેલા રડવા દો. સુદામાએ એ વિચાર ન કર્યો કે હવે આપણે ઓફિસ ખોલવી પડશે કેમ, કારણ કે હવે તો બબે ચાર ચાર દિવસ ઉપવાસ નીકળવા માંડ્યા છે. અને વિચારણીય વાત તો એ છે ભક્તો કે આવી અવસ્થામાં મન માળામાં લાગ્યું છે. આપણા ઘરે છોકરાની ફી ભરવાની બાકી હોય એને સ્કૂલમાં, અને સ્કૂલમાંથી નોટિસ આવે કે તમારા છોકરાની ફી ભરી જાવ નહીતર એને કાઢી મૂકવામાં આવશે અહીંથી, અને આપણે માળા લઈને બેઠા હોય આપણું મન લાગે. કેટલી સુવિધા ભગવાને આપણને આપી છે અને તોય આપણે ભજન નથી કરતા. પણ જેના હૃદયમાં લાગી છે ને એ આવી અવસ્થામાં તે વિચલિત થતો નથી, એનું મન ભગવાનથી હટતું નથી. ગંગા સતી એની વાત કરે છે એમ, આપણા મનની નહીં. કારણ કે આપણું મન તો જેમ પવન ફરે ને એમ બદલે. એક દિવસ ભજન લાગે જ્યારે એક દિવસ સંસારનો ભોગ લાગે છે. શું કામ? કારણ કે આપણે સાધુની સંગતિ નથી કરી, અને માની લો કરી લીધી છે, પણ જો આપણે લેવા ન માંગતા હોય ને તો કોઈ સાધુ આપણું કઈ કરીએ કે? સો સાધુઓની વચ્ચે બેસો પણ જો તમારી ભક્ત બનવાની ઈચ્છા ન હોય ને તો બ્રહ્માય તે તમને જ્ઞાન લગાડી ન હોય કે? ભલે સાક્ષાત આવે તો આપણને સમજાય નહીં. તો ગંગા સતી કહે છે કે ભક્તોની આ દ્રઢતા હોય છે. મારવાડ મીરાબાઈ, મીરાબાઈને કહેવામાં આવ્યું તમે ભજન બંધ કરો નહીતર તમને મારી નાખવામાં આવશે. અને ખાલી ધમકી નહોતી, પ્રયાસ થયો, 20 મોકલ્યું તે. પણ જોવો ભક્તિનો પ્રભાવ. મીરા કે આ 20 કૃષ્ણનું ચરણામૃત છે એવું કહીને મોકલવામાં આવ્યું હતું, અને મીરા કે જો આ કૃષ્ણનું ચરણામૃત હોય તો પછી આનાથી મારો મૃત્યુ સંભવ નથી ક્યારે, અને પી ગયા અજર અમર ઇતિહાસમાં. કારણ એવું નહોતું કે મીરાને ખબર નહોતી કે આમાં 20 છે, પણ એને એ 20 કરતા ભગવાનના ચરણામૃત ઉપર વધારે વિશ્વાસ હતો કે 20 આ જગતમાં મારે, પણ ભગવાનનું ચરણામૃત છે ને એ તો મરેલાને બેઠો કરી દે. વિશ્વાસ હતો મીરાને ભગવાન ઉપર, અને એટલે એને એ પી લીધું. શ્રીપાદ રામાનુજાચાર્ય શ્રી સંપ્રદાયના સંસ્થાપક એને 20 આપ્યું એના હેડ પૂજારીએ મંદિરના, અને રામાનુજાચાર્યને ખબર પડી કે આને 20 મેળવ્યું છે. રામાનુજાચાર્યએ પૈસા આપ્યા કે તું અહીંથી ભાગી જા, કારણ કે મારા શિષ્યોને જો ખબર પડશે ને તો તને જીવિત નહીં રહેવા દે. અને રામાનુજાચાર્ય પી ગયા, કારણ કે એને વિશ્વાસ 20 ઉપર નહીં ચરણામૃત ઉપર હતો. અને આપણો વિશ્વાસ એક તો દસેય દિશાઓમાં વહેંચાયેલો છે. થોડોક આપણા પરિવાર ઉપર છે, થોડોક આપણી સોસાયટી વાળા ઉપર છે, થોડોક આપણા ગામ વાળા ઉપર છે, થોડોક આપણા મિત્રો ઉપર છે. મારા જીવનમાં તકલીફ આવશે ને મને મારા મિત્ર બચાવી લેશે. કયો મિત્ર આ જગતમાં છે જે મૃત્યુથી બચાવી શકે? 2-5 લાખ રૂપિયા આપી દે મદદ કરવા માટે, પણ જીવનની સમસ્યાને સુલઝાવી ન શકે. ઘણી વાર એમ કે કુટુંબીઓ ના પાડે છે ભજન કરવાની સગાવાલા. એ સગાવાલાને પૂછો તમે મૃત્યુથી બચાવી શકશો? કારણ કે એ પોતે મૃત્યુના મુખમાં ઉભા છે, બીજાને હું બચાવે? જેનો વિશ્વાસ ભગવાન ઉપર નથી એ આ જગતમાં બીજા લોકો ઉપર મૂકે છે. પણ એ મીરાએ રામાનુજાચાર્યએ ભક્તોનું તો લિસ્ટ છે ભક્તો, જીવનમાં ગમે એવી સ્થિતિ આવી પણ ભગવાન ઉપરથી એનો વિશ્વાસ હટ્યો નહીં. અને એટલા માટે ગંગા સતી કહે છે મેરું ડગે અને આ બ્રહ્માંડ જે છે એ કદાચ ભાંગે, છતાં ભક્તો જે છે એનો વિશ્વાસ ભગવાનથી ડગતો નથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણ. અને ગંગા સતીને કેટલો વિશ્વાસ છે, એ કહે છે કે બ્રહ્માંડ ભલે તૂટે બ્રહ્માંડ કોઈ દી તૂટે નહીં, કારણ કે બ્રહ્માંડ ને નીચેથી શેષનાગ આધાર આપીને ઉભા છે. એને ચારે દિશાઓમાંથી ચાર ગજેન્દ્ર એનું સંતુલન રાખીને ઉભા છે, ચાર હાથીઓ. આ બધું ભાગવતના પંચમ સ્કંદમાં વર્ણન છે. અને આ મેરુ પર્વત એક આધારના રૂપમાં, દંડના રૂપમાં આખા બ્રહ્માંડ આવી રીતે નિર્મિત થયેલા છે. પણ છતાં ગંગા સતી કહે છે શેષનાગ કદાચ ડોલે, અને ઓલા દિગ્ગજો જે છે ચાર હાથીઓ એ કદાચ એનું બેલેન્સ ખોઈ નાખે અને મેરુ ડગે. પણ ભક્તોનો ભગવાનથી વિશ્વાસ ક્યારેય ડગતો નથી. પણ કોઈ કે માનો એને દુઃખ આવે તો, વિપત્તિ આવે તોય હે ને, વિપત્તિ પડે તોય વણસે નહીં, અને સોઈ હરિજનના પ્રમાણ. અને આ એનું પ્રમાણ છે પાકું, આ સાબિતી છે. દુઃખ આ જગત વાળાને ચેલેન્જ આપે છે. ગંગા સતી, તમારામાં તેવડવો એટલું ભક્તોને આપી દો તોય એનું મન ભગવાનથી હલશે. તમે દુઃખ આપતા આપતા થાકી જાઓ, પણ એ સહન કરતા કરતા થાકશે નહીં. વિપત્તિ કોની ઉપર આવી છે? જે હરિદાસની કથા મેં કાલે તમને કીધી કે બે વખત એક સ્ત્રીએ એને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભક્તિના બળથી એ વિચલિત થયા નહીં. અને ઈ હરિદાસ એના જીવનમાં એક ઘટના બની કે જ્યારે હરિદાસ એ સ્ત્રીઓથી વિચલિત ન થયા, ત્યારે એ દેશનો જે નવાબ, જે રાજા હતો, એણે કીધું આને સજા આપો, 22 બજારમાં મારવાનો છે. અને બંગાળમાં આ જાય છે એ 22 બજાર. 22 બજાર એટલે 22 શેરી છે, અને એક શેરીમાં કોઈને મારતા મારતા લઈ જાય ને, પછી એ શેરીના ખૂણે એ જીવિત ન પહોંચે એટલો મારે. અને ઇતિહાસ બોલે છે કે આ 22 બજાર આજ સુધી કોઈએ પાર નથી કરી. હરિદાસ ઠાકોર મુસલમાન પરિવારમાં જન્મ લીધો, પણ ભગવાનના નામનું કીર્તન કરે છે. અને રાજાએ કીધું આને 22 બજારમાં મારો. બધા લોકોને ખબર પડી કે હરિદાસને 22 બજારમાં સજા મળી છે. લોકોના ટોળે ટોળા નીકળ્યા અને બધા લોકો નિવેદન કરવા માંડ્યા, હરિદાસ આ બાદશાહની વાત માની લે અને આ ભગવાનનું નામ છોડી દે, કારણ કે જો જીવન રહેશે તો ભજન થશે. અને આપણે હોય તો આજ ગરવી ભાગે એ ભડ, કારણ કે આપણે આપણું મન એ પ્રકારનું છે. હરિદાસને કીધું, બધા લોકો નિવેદન કરે છે, રડતા રડતા કહે છે હરિદાસ શા માટે આટલો જુલમ સહન કરે છે? ભગવાનનું નામ લેવું હોય તો કોઈક બીજા દેશમાં જઈને લે, આયા શા માટે? પણ હરિદાસ વાત માનતા નથી. અને પહેલી વખત એને મારવાનો જ્યારે પ્રારંભ કર્યો, એટલો માર મારે છે, એટલો માર મારે છે, પણ હરિદાસને કાંઈ નથી થતું. એને એક બજારને પાર કરી બીજી બજારમાં પ્રારંભ કર્યો, ત્રીજું, ચોથી, પાંચમી અને 22મી બજારમાં સૈનિકો થાક્યા. હરિદાસને હાથ જોડીને કહે છે, ભાઈ તું મરતો કેમ નથી? તું આ હરિનામ લેવાનું બંધ કરી દે. ત્યારે હરિદાસ કહે છે, ખંડ ખંડ હય દેહ જાય યદી પ્રાણ તબુન આમી વદને છાડી હરિનામ. ખંડ ખંડ મારા શરીરના રાય રાય જેવડા ટુકડા કરી નાખો, છતાં મારા મુખેથી ભગવાનનું નામ બંધ થશે નહીં. એટલે સૈનિકો પગમાં પડીને કીધું, ભાઈ અમારા બૈરી છોકરાઓ છે, જો તું નહીં મર ઓલો રાજા અમને મારી નાખશે. અને હરિદાસજી કઈ યોગ જાણતા છે, એને મરવાનું નાટક કર્યું અને સૈનિકોને કીધું કે મને ગંગામાં નાખી દો. સૈનિકોએ એ હરિદાસને ગંગામાં ફેંકી દીધા અને રાજાને આવીને કીધું કે અમે આને મારી નાખ્યો છે. હરિદાસજી એ નદીમાં તરતા તરતા શાંતિપુર અદ્વૈતાચાર્યના ઘરે નીકળ્યા. વિચાર કરો, બીજાના દુઃખ માટે 22 બજારની અંદર માર પડ્યો, છતાં તોય ઓલા સૈનિકોની પ્રાર્થના સાંભળી. અને આટલી વિપત્તિ છતાં હરિદાસજી વિચલિત ન થયા. એણે એ ન કીધું કે હારું હું હરિનામ છોડી દઈશ. અને માની લો કે આપણને પોલીસ પકડી ગઈ હોય અને ધોકા વેક માળા કરીશ તો આપણે શું કરીએ? એમ કોઈ દી નહીં કરવું, મને જવા દે. આ ભક્તિ નથી. પાંડવો એને આ બધા ભક્તો તો ઠીક છે, પણ પાંડવોની વાત બધાથી અલગ છે. પાંડવો એવા ભક્તો હતા જેની સાથે સાક્ષાત ભગવાન કૃષ્ણ હતા, અને કૃષ્ણ હતા તોય મહાભારતનું યુદ્ધ જ્યારે પૂરું થયું અને યુધિષ્ઠિર મહારાજને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પિતામહ ભીષ્મ પાસે આવ્યા ત્યારે ભીષ્મ બોલે છે. ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર, મારા મનમાં એક આશ્ચર્ય છે કે આ જે કૃષ્ણ તમારી સાથે છે, જેને તમે તમારા મામાનો દીકરો માનો છો, તમે એમ માનો છો કે તમે એના ભાઈના દીકરા છો, આ કૃષ્ણ કોઈનો સગો નથી, આ જ સાક્ષાત પર બ્રહ્મ છે, ભીષ્મ કહે છે. અને મને આશ્ચર્ય એ છે કે આજીવન આ કૃષ્ણ તમારી સાથે રહ્યા છતાં તમારા જીવનમાંથી દુઃખ ઓછું ન થયું, કષ્ટ કેટલું આવ્યું જીવન. પિતામહ ભીષ્મ કહે છે, અને વાત સત્ય છે, સાક્ષાત પરમાનંદ ભગવાન જેની સાથે છે છતાં એના જીવનમાં એટલું દુઃખ. અને આપણે જોઈએ નરસિંહ મહેતાના જીવનમાં દુઃખ, મીરાબાઈના જીવનમાં દુઃખ, બધા ભક્તોના જીવનમાં દુઃખ છે, પણ એ આપણી બાજુનો વિચાર છે. એ ભક્તોને તો જઈને પૂછો તમારે દુઃખ જેવું કઈ છે, અને માની લો એને ભજન કરવામાં દુઃખ હોત તો પછી બધું છોડી ન હોય ગયા હોત, એમ ચાલો આપણે ધંધો ચાલુ કરવી કેમ, કારણ કે આમાં તો નકરું દુઃખ જ દુઃખ છે, એમ આ કરવા જેવું નથી. પણ ભક્તોને દુઃખ લાગતું નથી, કારણ એની રક્ષા ભગવાન કરે છે. કારણ કે આ ભક્તિની અંદર આનંદ એટલો છે, સુખ એટલું છે કે એની સાથે આ જગતનું દુઃખ એ તો રાયના દાણા જેવડું છે. અને એટલા માટે ભક્તોને આવા દુઃખ ક્યારેય વિચલિત નથી કરતા, એ દુઃખને દુઃખ સમજતા જ નથી, કારણ કે એના શરીરના રોમ રોમની અંદર ભક્તિનો આનંદ ભરેલો છે. અને જેના શરીરમાં બધી જગ્યાએ આનંદ છે, દુઃખ રહે ક્યાં? કબીરજી કહે છે, સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ, અને સુખ મેં સુમિરન યદી કરે તો દુઃખ કાહે કો હોય. અને સુખમાં જો એ ભજન કરતો હોય તો પછી એને દુઃખ છે ક્યાં? ભક્તને દુઃખ નથી, કારણ કે દુઃખ કરતા કરોડ ગણો આનંદ ભગવાનના નામમાં અને ભગવાનની ભક્તિમાં છે. પણ તો આપણે કહેશું આપણને મળ્યો કેમ નહીં? ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે, મધની બોટલ હોય અને બહારથી કોઈ એને ચાટે, કદાચ આખું જીવન ચાટતો રહે એ રસને પ્રાપ્ત ન કરે, પણ એક વાર જો ઢાંકણું ખોલીને એક બિંદુ જીવવા ઉપર મૂકે ને ત્યારે ખબર પડે કે આનો રસ કેટલો છે. એમ ભક્તિમાં ખાલી દેખાવ કરવાથી નહીં, પણ ભક્તિના એ તત્વનું એક બિંદુ જ્યારે કોઈ આસ્વાદન કરે ને ત્યારે એને ખબર પડે કે આ ભક્તિમાં રસ કેટલો છે. એ ઢાંકણું ખોલવું પડે છે. બહારથી બોટલ ચાંટવાથી કાંઈ થતું નથી, એમાં બહારની જે ભક્તિ છે ને. ઘણા કે પ્રભુજી હું 10 વર્ષથી માળા કરું પણ કાંઈ થતું નથી, પણ ઢાંકણું ખોલ એમ તરત થાય. કીધું એ આપણે કરવું નથી એને, અને આપણે બીજું જ ઉપાડ્યું છે. જેમ એક ગુજરાતી કવિ કહે છે એને, કીધું કશું અને સાંભળ્યું કશું એને, આંખનું કાજળ ગાલે ઘસ્યું. કહેવામાં કંઈક બીજું આવે છે, લોકો સમજે છે કંઈક બીજું. જેમ આપણે વીજળીના ચમકારામાં જોયું એને, લોકોનો એક મત હતો કે ભાઈ લાઈટ નહોતી ને એટલે ચમકારો થાય ને મોતેડું, અને આમ તોરણ પૂરા કરતા એને, એક માન્યતા હતી. શું ગંગા સતી એના માટે આ ભજન લખી રહ્યા? એટલે આ કષ્ટ ઉઠાવ્યું છે એને. તો અખાડીએ એ જ કીધું, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. કીધું હોય કે કાજળ ગાલે લગાવો કેમ નજર ન પડે, તો ઓલા એ તો જૈન સોપડી નાખ્યું હોય છે કોઈ, નજર ન લાગે. આંખનું કાજળ ગાલે લગાડવાનો અર્થ છે ખાલી એક ટપકું કરવું જોઈએ, આપણે ટપકું કરે ને છોકરાઓ નજર ન લાગે એટલે ટપકું કરે. એમ સહી અર્થને જ્યાં સુધી સમજવામાં નહીં આવે ને ત્યાં સુધી બોટલને ચાંટવા જેવું છે. અને સહી એક જ વાર કાફી છે. જેમ આપણે જોયું એને કે કળસંગ બાપુને એક જ વખત જીવનમાં સંગતિ મળી, અને ફરીને ક્યારેય ગુરુને મળવાની જરૂર નથી પડી. પ્રભુપાદજી જીવનમાં પાંચ જ વખત એના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરને મળ્યા છે, ખાલી પાંચ વખત. અને જુઓ આ વિશ્વમાં એક એવી સંસ્થાની સ્થાપના કરી જે ભક્ત પેદા કરે છે, કેવલ પાંચ વખત. અને કુલ મિલાવીને સમય ખાલી 11 કલાક મળ્યા હશે. 11 કલાકમાં આખા વિશ્વને કૃષ્ણ ભાવના ભાવિત બનાવવાની શક્તિ એના ગુરુથી પ્રાપ્ત કરી લીધી. આ સંબંધનો ખેલ છે. અને એટલા માટે ગંગા સતી કહે છે, આવા સાધુઓ એને જીવનમાં દુઃખ નથી લાગતું. વિપત્તિઓ આપણને બહારથી દેખાય પણ એને હોતી નથી, કારણ કે એને આઠે પર આનંદ છે. તો જેને એક સેકન્ડ દુઃખની નથી, ત્યાં માયા કરે હું, જે આનંદમાં રહે છે. અને આવા ભક્તો એ પ્રમાણ છે કે ભગવાનના ભક્ત ક્યારેય વિચલિત થતા નથી. શું કામ? તો એની વાત દ્વિતીય પંક્તિમાં ગંગા સતી કહે છે,
ચિતની વૃત્તિ રે જેની સદા રે વે નિરમણીને કરે નહીં કોઈની આશ રે, ચિતની વૃત્તિ રે જેની સદા રે વે નિરમણીને કરે દાન દેવે પણ રેવે અજાણીને, દાન દેવે પણ રેવે અજાણીને, વચન મારા કે વચન મારા કે વિશ્વાસ રે, મેરું તોડગે પણ જેના મન ડાડગે નહીં પાનબા, માંગી પડે રે બ્રહ્મા
હવે તમે 3 દિવસથી જે શ્રવણ કર્યું છે, તો હું એવી આશા રાખું છું કે તમે ઘણું ખરું લાઈન પકડી લીધી હશે. એટલે હવે હું વ્યાખ્યા થોડીક સ્પીડમાં કરી, કેમ નહીતર છે ને પ્રયોજન તત્વ નહીં આવે, સમજે. ચિત્તની રે વૃત્તિ જેની સદા રહે નિર્મળી. તો કાલે મેં વૃત્તિની વ્યાખ્યા કરી. વૃત્તિ શું છે? વૃત્તિનો અર્થ છે ચેતના, અને નિર્મળી રહેવાનો અર્થ છે સ્વચ્છ. ઈ ચેતના જેમાં ક્યારેય દાગ લાગતો નથી. કારણ એકવાર જેસલ જાડેજાએ સતી તોરલને કીધું કે તમારા વસ્ત્ર હું ધોઈ આવીશ. જાડેજાએ વસ્ત્ર ધોયું, સફેદ સાડી, અને સતી તોરલ કે છે આમાં એક દાગ રહી ગયો છે. એક એક ઉદાહરણ આપીને એને બહુ સુંદર વાત સમજાવી કે ચિત્તની શુદ્ધિનો અર્થ છે જેમાં રજોગુણ તમોગુણ કે સત્વગુણનો દાગ નથી હોતો, જે કેવલ વિશુદ્ધ સત્વગુણમાં સ્થિત હોય છે. અને એવી ચિત્તની વૃત્તિ એવો ભક્ત થઈ જાય જ્યારે સાધુની સંગતિ કરે છે. કારણ કે સાધુ એના મનના દાગને ધીરે ધીરે ધોઈ નાખે છે. જે અનર્થો છે એ બધા અનર્થોને સાફ કરે છે અને એના મનને એકદમ વિશુદ્ધ કરે છે. અને એવો વ્યક્તિ વિશુદ્ધ સત્વગુણમાં સ્થિત છે એવું કહેવાય છે. અને વિશુદ્ધ સત્વગુણ શું છે એ મેં તમને કાલે સમજાવ્યું છે. ત્રણેય ગુણોની ઉપરની જે અવસ્થા છે જેને ત્રિગુણાતીત કહેવામાં આવે છે એ વિશુદ્ધ સત્વગુણની અવસ્થા છે. અને ગંગા સત્યનું પ્રમાણ છે આ વિશુદ્ધ સત્વગુણ છે. કરે નહીં કોઈની આશ. આશાનો અર્થ છે એને આ જગતમાં કોઈની લાલસા હોતી નથી. જે ચૈતન્ય દેવ કહે છે, ન ધનમ, ન એને ધનની લાલસા છે, ન જન્મ, ન એને ચેલાઓની લાલસા છે, ન સુંદરી, ન એ સુંદર સ્ત્રીઓની કામના કરે છે, ન કવિતાંબા, નહીં એને કોઈ પોતાની પ્રશંસા જોતી છે, કોઈની આશા રાખતો નથી. કારણ એનો ભરોસો ભગવાન ઉપર હોય છે. અને જે વ્યક્તિ એમ સમજી લે કે ભગવાન મારી સાથે ઉભા છે, એને આ જગતમાં બીજાની જરૂર શું કામ પડે ભાઈ? આ તો આપણું મન નથી લાગતું, કારણ કે આપણને હજી એવો વિશ્વાસ છે કે આની હારે મારો ટેકો છે, અથવા મને બીજા કોકનો ટેકો છે. અને એટલે તો આ દેશની સરકારો ટેકા ઉપર ચાલે એમ. ટેકો ઠીક ને, અને ટેકો ઈ લે છે જેને પોતાના ઉપર વિશ્વાસ નથી, અને કાં તો ઈ લે છે જેને ભગવાન ઉપર વિશ્વાસ નથી. અને જેનો વિશ્વાસ ભગવાનમાં જાય ને, એ શરણાગતિનું એક લક્ષણ છે. અવશ્ય રક્ષી બે કૃષ્ણ રૂપ ગોસ્વામી ભક્તિ સામ્રાજ્ય સિંધુમાં ભક્તિના છ લક્ષણો, શરણાગતિના છ લક્ષણો જે બતાવ્યા, એમાંથી એક છે અવશ્ય રક્ષી બે કૃષ્ણ. આ જગતમાં ભલે ગમે થાય, ભગવાન મારી રક્ષા કરે છે, એને મારે બીજા કોઈનો આધારની જરૂર નથી. અને એટલે નરસિંહ મહેતાએ કીધું ને, મારે એક તમારો આધાર. એ ગાવા હાટો નથી લખ્યું એને, એનો વિશ્વાસ ભગવાન હોય છે. અને ક્યારેક ક્યારેક તો ભગવાન આપવા ચાહે એને, પણ છતાં એ કઈ લેતો નથી. કારણ જે બીજી લાઈનમાં ગંગા સતી બોલે ને, દાન દેવે, દાન એટલે અહીંયા પૈસાની વાત નથી, એની પાસે જે શુદ્ધ ચેતના છે એ જગતને આપે છે. જેમ શ્રીલ પ્રભુપાદજી આપી આખા વિશ્વમાં પોતાના હૃદયની શુદ્ધ ભક્તિને ફેલાવી, એમ ગંગા સતી કહે છે કે સાચો સાધુ પોતાની ભક્તિને વિતરણ કરે છે, વહેંચે છે, એને વેચતો નથી. જો વેચવું અને વહેંચવું એમાં અંતર છે. આજે ઘણા લોકો એવું વિચારતા હોય એમ, આપણે 50-60 લાખની કથા કરશું તો આપણા દાદાનો મોક્ષ થઈ જાય. જે જ્ઞાનને, જે જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરતા પહેલા જેમાં બિઝનેસ કરવામાં આવતો હોય એને એ જ્ઞાન શું મુક્તિ અપાવી શકે? કારણ કે જે જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા જ માયાનો વ્યવહાર થતો હોય એને, કેટલા લેવાના ને કેટલા દેવાના એ કથા પહેલા જે નક્કી થતું હોય, તો સમજી લ્યો કે ન્યા કદાચ પુરાણી માયા છોડવાની વાત કરે તે એ કયા માટે બોલે છે? શુદ્ધ ભક્ત વિતરણ કરે છે, આપે છે જગતને, દાન દેવે, પણ રહે અજાચી, કોઈનાથી લેવાની આશા રાખતો નથી. અને રાખે વચનમાં વિશ્વાસ, કારણ કે એને શાસ્ત્ર અને ગુરુ ઉપર ભરોસો છે. એના વચનોમાં વિશ્વાસ અને એના વિશ્વાસ દ્રઢ હોય છે. એટલા માટે જેનામાં આ ગુણ આવ્યા હોય એ ઓર એક સ્ટેપ આગળ શું કરે છે? ગંગા સતી કહે છે,
હરકને શોકની જેને આવે નહી હેડ કીને, આઠે પહોરે આનંદ રે, હરકને શોકની જેને આવે નહી હેડ કીને, આઠે પહોરે આનંદ. તોરે વેજે સત્સંગ માને રે, નિત્ય તોરે વેજે સત્સંગ માને રે, તોડી નાખે માયા કે રાપન, મેરું તોડગે પણ જેના મન રાડગે નહીં પાનબા,
હરખ ને શોક ની જેને આવે નહીં હેડકી, આઠે પહોર આનંદ, ઈ જ વ્યાખ્યા છે. સુખ આવવાથી એને હર્ષ થતો નથી કે દુઃખ આવવાથી ઈ ક્યારેય શોક નથી કરતો, એની સ્થિતિ એક સમાન હોય છે. જેમ ગીતામાં ભગવાન કહે છે, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જય. સુખમાં દુઃખમાં લાભમાં હાનિમાં જયમાં પરાજયમાં જે એક સમાન રહે છે, ગમે એવી વિપત્તિ હોય. જેમ મેં કાલે તમને શ્રીવાસ ઠાકુરનું ઉદાહરણ આપ્યું, એનો પુત્ર મરી ગયો છતાં કોઈ શોક નથી. અને ધ્રુવ જેને ભગવાને એક લોક આપી દીધો છતાં એનું મન પ્રસન્ન નથી. ધ્રુવી ખુશ ન થઈ ગયા, ઘાસ કામ થઈ ગયું, એને બધા કરતા મોટા મોટું રાજ્ય મળ્યું. અને શ્રીવાસને કોઈ દુઃખ નથી, એનો પુત્ર મરી ગયો છે. સુખ દુઃખે સમય કૃત્વા, આ સમાનતાની સ્થિતિ જે દ્વંદ્વથી ઉમુક્ત છે એ સમાન સ્તરમાં રહે છે. અને એટલા માટે એને આઠેય પર આનંદ હોય છે, ક્યાંય લાવતા નથી આનંદ ક્યાંયથી. પણ સુખ અને દુઃખથી પરે ઉઠી ગયા છે એટલે દુઃખ કે સુખ એને સ્પર્શ કરતું નથી. નિત્ય રહે સત્સંગમાં. અને સત્સંગ કેવો કરે છે એને, આપણી જેવો તૂટક તૂટક નહીં, બેંકના હપ્તા ભરતા હોય એવો નહીં. એક અઠવાડિયું આવે ને બે દી રજા પડે ને વળી ત્રણ દી આવે ને પાંચ દી નો આવે. હવતા જેવો સત્સંગ, નિત્ય સત્સંગનો અર્થ શું છે? આ જગતમાં સત અને અસત, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત માને આત્મા અને ભગવાન, અને અસત માને આ જગત અને શરીરો. કોની સંગતિ લેવી? ગંગા સતી કહે છે, નિત્ય રહે સત્સંગમાં. સતનો અર્થ એ છે ભગવાન અને એના ભક્તો સિવાય એને બીજા કોઈની સંગતિ ફાવતી નથી. અને કવિરાજ ગોસ્વામીએ કીધું, અસત સંગ ત્યાગ એ વૈષ્ણવાચાર. જેને ભક્ત બનવું હોય ને એને અસતનો સંગ છોડવો પડે છે. અને અસત શું છે? એક તો આ જગત અને આ જગતની વસ્તુઓ, કારણ આ બધું નાશ પામવાનું છે. આ શરીરો, બે જ વસ્તુ સત્ય છે, જીવ અને ભગવાન, બાકી બધું અસત્ય છે. જેની સંગતિ આવી સત વસ્તુ સાથે માને આત્મા અને પરમાત્માના સ્તર ઉપર હોય છે એને કહેવાય છે કે નિત્ય સત્સંગમાં છે. અને આવો સંગ જેને ભગવાનની સાથે કે એના ભક્તો સાથે થયો છે એ વ્યક્તિ એને માયાને તોડી નાખે છે. હાલાકી ગીતામાં કીધું, અર્જુન મમ માયા દુરત્યયા, અને પાર કરવી મુશ્કેલ છે. ભગવાન કહે છે, યદી જો કોઈ ભક્તિ કરે તો એ આ માયાને, માયામ એતામ તરંતી, તે આ માયાને તરી જાય છે. અઘરું છે માયાને પાર કરવી, સામાન્ય વ્યક્તિ માટે બહુ અઘરું છે. પણ જો એ ભક્તિ કરે તો એ માયાને કેવી રીતે પાર કરે છે? રૂપ ગોસ્વામી કહે છે કે ગાય નીકળી હોય રસ્તામાં, અને એ ગાય એનો પગ જમીન ઉપર પડે અને ન્યા ખાડો પડે, અને એ ખાડામાં પાણી ભરાય વરસાદથી, અને એ ગાયના ખુરીથી પડેલો જે ખાડો છે એને આપણે ઠેકવો હોય કેટલી વાર લાગે? એક ક્ષણમાં. એમ જે લોકો ભક્તિ કરે ને, એ આ ભવસાગરને એ ગાયના ખુરના ખાડાની સમાન તરી જાય છે. તારે ભવસાગર એના માટે નાનો એવો થઈ જાય. અને જે લોકો ભક્તિ નથી કરતા પણ તોય ભવસાગર તરવો છે, એને તો એટલાન્ટિક કે પેસેફિક કરતા નાનો નથી, એને તરવામાં ટાઈમ લાગે છે. કારણ કે રસ્તો ખબર નથી, કેણ પાછી તરવું જોઈએ એને ખબર નથી, કયા કાંઠે ઉતરવું જોઈએ. અને એટલે જે નિત્ય સત્સંગ માને, કુસંગ જે છે, કુસંગનો અર્થ છે જે આપણા વિચારોને, જે આપણી વૃત્તિને ભટકાવે છે આ જગતમાં, એનો સંગ કરવાથી આપણે ભક્તિને છોડી શકીએ છીએ. કાલે ભાગવતમથી મેં તમને એક વાત કરી હતી, કે કોઈ પણ વ્યક્તિની વૃત્તિ ક્યારે બદલાય છે? જ્યારે એ ગલત વ્યક્તિ કે ગલત વસ્તુનો સંગ કરે છે. કાલ આપણે સમજ્યા ને, 10 વસ્તુ વૃત્તિને બનાવે છે, અને ઈ જ 10 વસ્તુ, એ વૃત્તિ કઈ, એ 10 વસ્તુ જો આપણે સત્વગુણમાં ધારણ કરશું તો એવો સંગ કરશું, રજોગુણમાં છે તો એવો, અને તમોગુણમાં છે તો એવો સંગ મળશે. પણ જ્યારે આપણી વૃત્તિ રજોગુણી થાય, તમોગુણી થાય, ત્યારે જ આપણો આ માર્ગ ટર્ન લે છે અને માયા બાજુ વળી જાય છે. પણ જો એને ભગવાન બાજુ વાળવો હોય તો આ વૃત્તિ જે છે એને સારી સંગતિ, સારી સંગતિનો અર્થ છે ગલત સંગતિ કોઈ દી થવી જોઈએ નહીં. કારણ કે ગલત સંગતિ કરવા વાળાઓનો પતન આ જગતમાં વિખ્યાત છે, વ્યાખ્યાની જરૂર નથી. ખોટો સંગ કોઈ કરે છે તો એ નિશ્ચિત રૂપે પડે છે. અને એટલા માટે આવા જે ભક્તો છે એ શું કરે છે તો અંતિમ પંક્તિ અંતિમ છે કે હા ના છે હજી, ચલો આગળ.
તન મન ધન જેણે પ્રભુને રે અર્પ્યાને, નામને જારી નરને નાર રે. તન મન ધન જેણે પ્રભુને રે અર્પ્યાને, નામને જારી કાંત બેસી રે આરાધ કરે તો, તે કાંત બેસી ને આરાધ કરે તો, અલખ પધારે ને દ્વાર મેરું તોડગે, પણ જેના મન ડાડગે નહીં પાનબાય, માંગી પડે રે બ્રહ્માંડ રે.
હવે ધીરે ધીરે ગંગા સતી પ્રયોજન તત્વ બાજુ વળી રહ્યા છે. તન મને શરીર, મન એ તો આપણે જાણીએ છીએ હાથમાં રહેતું નથી, અને ધન જેણે ગુરુને અર્પ્યા છે. અને આપણો આપણો સિદ્ધાંત શું છે? તન આપશું, મન આપશું, ધન એ અમારું છે. આ બે તમે લઈ જાઓ પણ એ ત્રીજું રહેવા દે. પણ ગંગા સતી કહે છે તન મન અને ધન આ ત્રણેય વસ્તુ જે ગુરુને સમર્પિત કરે છે એને નિઝારી કહેવામાં આવે છે. સમજવાલાયક શબ્દ છે નિઝારી. એટલે શું છે? સંસ્કૃતમાં એક શબ્દ છે જાર, ઇંગ્લિશમાં જાર એટલે બરણી થાય ને, જાર સંસ્કૃત શબ્દ છે. જાર એટલે વ્યભિચાર, અને નિઝાર એટલે અવ્યભિચાર. એક સ્ત્રી અને પુરુષોની આસક્તિ એને વ્યભિચાર કહેવામાં આવે છે, અને નિઝારનો અર્થ છે અવ્યભિચારી. હવે જો કોઈ વ્યક્તિ શરીર મન અને ધનને એના ગુરુને સમર્પિત કરે તો એને નિઝારી એટલે વ્યભિચારથી મુક્ત કહેવામાં આવે છે. આપણે આજ સુધી એવું સાંભળ્યું છે કે કોઈ પુરુષ કોઈ પરસ્ત્રી પ્રત્યે આકર્ષિત થાય એને વ્યભિચાર કહેવાય, પણ એ ધન પ્રત્યે આકર્ષિત થાય એ વ્યભિચાર છે. શરીરોનું આકર્ષણ વ્યભિચાર છે, મનનું આકર્ષણ વ્યભિચાર છે, અને ધનનું આકર્ષણ વ્યભિચાર છે. કારણ કે ધન આપણું નથી, ઈશાવાસ્યમ ભગવાન થી મળ્યું છે, અને એ ધનને કોઈ વ્યક્તિ માને છે કે મારું છે, ગુરુનો શિષ્ય બને પણ ગુરુને આપે. કોરા ગુરુ બનાવે, કોરા. અને 2-5 હજાર આપી દીધા હોય ને તો આખા ગામને કહેતો હોય, મેં મારા ગુરુને દક્ષિણા આપી, કઈ ઉપકાર કર્યો છે? દક્ષિણા આપી. ગુરુને સમર્પિત થવું એક શિષ્યનું કર્તવ્ય છે, આત્મનિવેદન ભક્તિ છે, ગુરુ અને ભગવાન બંને. અને એટલે ગીતામાં ભગવાન કહે છે, માં ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગે ન સેવતે. હે અર્જુન, જે વ્યક્તિ સાધુની સંગતિ વાળો હોય ને, એ મારી અવ્યભિચારી ભક્તિમાં લાગે છે. શું ભક્તિ વ્યભિચાર કરે છે? હા, અવ્યભિચારી ભક્તિ એટલે શું? જેમાં વિશ્વાસ માત્ર એક ભગવાન ઉપર હોય, બીજા કોઈની ઉપર નહીં. ચાહે બ્રહ્મા હોય, શિવજી હોય, સ્વર્ગના દેવતાઓ કેમ ન હોય, પણ એનો વિશ્વાસ એ કનૈયા ઉપરથી હટતો નથી. આ અવ્યભિચારણી કેવલ એક વ્યક્તિ માટે. અને આ જગતની અંદર એને જ અવ્યભિચારિણી સ્ત્રી કહેવાય કે જેનું મન માત્ર પોતાના પતિમાં હોય, બીજા એક પણ પુરુષનો વિચાર જે નથી કરતી, એ અવ્યભિચારિણી સ્ત્રી છે. એમ ભક્તિ તે સ્ત્રીલિંગ છે, પણ એ ભક્તિ અવ્યભિચારિણી ક્યારે બને? રૂપ ગોસ્વામી પાદ કહે છે, જ્ઞાન કર્મ અનાવૃતમ, એ જ્યારે જ્ઞાન અને કર્મથી મુક્ત થાય, એ ભક્તિને જ્યારે કોઈનો આધાર ન રહે, નહીં કર્મનો, નહીં જ્ઞાનનો, નહીં યોગનો કે નહીં ધ્યાનનો, એ ભક્તિ કેવલ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે હોય, એ ભક્તિનો બીજો કોઈ ઉદ્દેશ નથી. જેને ચૈતન્ય દેવ કહે છે, મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ રહી તું કે ત્વયી. હે પ્રભુ, હું તમારી ભક્તિ કરું છું, શું કામ? મારે કઈ જોતું નથી, મારો કોઈ હેતુ નથી ભક્તિ કરવાનો, હું ભક્તિ એટલે કરું છું. મમ જન્મની જન્મની ઈશ્વરે, મારે અનંત જન્મો લેવા છે, શું કામ? ભક્તિર ભવતાદ, તમારી ભક્તિ કરવા માટે. તમે મને તમારા ધામમાં લઈ જાઓ તોય ઠીક છે, તમે મને નર્કમાં નાખો તોય ઠીક છે, ગમેને મને રાખો, તમારી ભક્તિ મારે કરવી છે તમને પ્રસન્ન કરવા માટે. ઘણા ભક્તિ કરે મરવાથી બચવા માટે, કારણ કે જો મરશું તો કઈક સારી જગ્યાએ જન્મ મળશે. અમુક એટલે ભક્તિ કરતા હોય ભયથી, આને ભય ભક્તિ કહે છે. અમુક લોકો ભક્તિ કરે છે ઉચ્ચ લોકમાં જવા માટે, આ કર્મકાંડી ભક્તિ છે. અમુક લોકો ભક્તિ કરે છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જ્ઞાનથી મિશ્રિત છે. કર્મ મિશ્રા ભક્તિ છે, જેમાં કર્મનું મિશ્રણ થયું છે, જ્ઞાન મિશ્રા ભક્તિ છે, જેમાં જ્ઞાનનું મિશ્રણ થયું છે. પણ એક એવી ભક્તિ છે જેને શુદ્ધ ભક્તિ કહેવામાં આવે છે, 24 કેરેટ પ્યોર, એમાં મિશ્રણ નહીં, પ્યોર ગોલ્ડ, પ્યોર ભક્તિ, શુદ્ધ ભક્તિ. ઈ કૃષ્ણ કહે છે, અવ્યભિચારી માં ચયો અવ્યભિચારે ને ભક્તિ યોગે ને સેવતે. અને એને જ મહેતા નરસિંહે શું કીધું, વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. કેમ ભાઈ, એને જન્મ મૃત્યુ, એને હું વારી ઘડીએ જન્મ લેવામાં શોખ થાય છે, હું કામ લખે છે? કારણ કે એને આ અવ્યભિચારી ભક્તિ કરવી છે, જેનો કોઈ હેતુ નથી, જેની કોઈ લાલસા નથી, કોઈ ઉદ્દેશ નથી. તો આવી અવ્યભિચારી ભક્તિથી શું થશે? સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. આવો વ્યક્તિ આ ગુણોને, સત્વગુણ રજોગુણ તમોગુણને પાર કરી અને ભગવાનને પામવાને યોગ્ય બની જાય છે. એટલે જેને આ ગુણોથી પાર થવું હોય ને, એને પ્રેમથી ભગવાનની ભક્તિ કરવી પડે. ભલે થોડી કરો, પણ પ્રેમથી કરો, આ કરવું પડે છે. ત્યારે તમે એ માયાના ગુણોને પાર કરો છો અને ભગવાન સુધી જવાને યોગ્ય બનો છો. અને આને જ ગંગા સતી કહે છે, પછી ઈ જ્યારે ગુણોથી પાર થાય ને, પછી શું કરે ખબર? પછી એકાંતે બેસીને અલખ આરાધે. અલખ માને ભગવાન. એકાંત નો અર્થ એવું નથી કઈ ખૂણો ગતિને બેસી જાય, કોઈ ડિસ્ટર્બ ન કરે. એકાંત નો અર્થ છે કે ભગવાનના ભક્તોની સંગતિ સિવાય આ જગતમાં બીજા કોઈનો સંગ કરતો, આ એકાંતની સહી વ્યાખ્યા છે. એકાંતે અલખ આરાધે, ને પછી શું થાય છે? એને અલખ પધારે એને દ્વાર, એને જવું ન પડે. ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે, આ જીવનમાં કામ એવું કરો, ભગવાન તમને જોવા અહીંયા આવે, તમારે એને જોવા ક્યાંય જવું પડે નહીં. ભક્તિ કરવી હોય તો એવી કરવી પડે. ધ્રુવને જવું ન પડ્યું, એ ભગવાન આવ્યા. એને સુદામાને જવું નથી પડ્યું, એ કૃષ્ણ દોડ્યા છે સામે, ભગવાન આવે છે. દ્રૌપદીને જવું ન પડ્યું, ખાલી કરી દઉં, હે દ્વારિકાવાસી પાહી પાહી જગતપતે, ત્યાં કૃષ્ણ અસત સભામાં હાજર થઈ ગયા. કારણ કે ભક્તને ભગવાન બહુ પ્રેમ કરે છે, પણ ઈ તમારો પ્રેમ જોડાય ત્યારે ઓલા ત્રણ ગુણ છૂટે ને, કારણ કે બીજાના દોરડા છૂટે ત્યારે ઈ પછી એનું દોરડું નાખે. કારણ કે આ જે સત્વગુણ રજોગુણ અને તમોગુણ છે ને, એ માયાએ નાખેલા દોરડા છે, અને એ માયા પાછી એની જ તે, બીજાની નહીં એની જ છે એમ, પણ તોય બાંધે. તો ભગવાને કીધું કે એનાથી છૂટવું હોય તો મારી શરણમાં આવો, માયા છોડ દે. હું ઘણી વાર પ્રવચનોમાં કહું છું, માનો કતારગામનો કોઈ ડોન હોય અને એનો માણસ આપણને બહુ હેરાન કરતો હોય, પછી આપણે એ ડોનની શરણમાં વ્યાજ આવી તો એ કહી દે ને હવે તારને નહીં આવે, એટલે એ ન આવે. પછી એમ માયા જે છે ને એ ભગવાનની છે, અને જો તમે ભગવાનને શરણાગત થઈ જાઓ તો ભગવાનની માયાને કહી દે આને નહીં અટતી, કેમ, કારણ કે એ મારો છે. અને ભગવાન એકવાર કહી દે આ મારો છે, પછી ખેલ ખતમ, પછી માયા ક્યારેય બાંધતી નથી. અને એટલે ગંગા સતીએ કીધું કે એ ત્રિગુણોથી પરે થઈને જો કોઈ એકાંતમાં ભજન કરે એને ભગવાન એના દ્વાર આવે છે, એને ક્યાંય જવાની જરૂર નથી. અને જેને આ નથી કરવું એને હરિદ્વાર જવું પડે, કેમ, કારણ કે આપણે તો કોઈ અહીંયા આવે એમ જ નથી, એટલે આપણે જ જવું રહ્યું. પણ આ એક ઓપ્શન છે ભગવાનને બોલાવવાનો. અને આવો જે ભક્ત છે, જે અવ્યભિચારી ભક્તિમાં લાગ્યો છે, એ ક્યારેય વિચલિત થતો, એનું પતન ક્યારેય થતું નથી. એટલે ગંગા સતી કહે છે આગળની પંક્તિ,
સદગુરુ વચનમાં શુરા થઈને ચાલે ને, શિષ તો કર્યા કુરબાન રે, સદગુરુ વચનમાં શુરા થઈને ચાલે ને, શિષ કર્યા કુરબાન, સંકલ્પ વિકલ્પ એને એક નહીં ઉર માને, સંકલ્પ વિકલ્પ એને એક નહીં ઉર માને, જેણે મિલ્યા અંતર ડગે નહીં પાનવા, કાંગી પડે રે બ્રહ્માંડ રે.
સતગુરુ વચનમાં સુરા થઈને ચાલે ને, શિષ તો કર્યા કુરબાન. આપણને એમ થાય કે આમાં ક્યાંક બાંધવા જવાનું લખ્યું છે ગંગા, શીશ કુરબાન કરવા એટલે કાંઈ એમ હશે કે પછી ભાલો ભારતની રક્ષા કરવા બોર્ડર ઉપર જવાનું છે. ગુરુના વચનમાં સુરા થઈને ચાલવાનો અર્થ છે, કોઈ પણ ભોગે ચાહે શરીર પડે તોય ગુરુના વચનને પડવા દેતા નથી. જીવનમાં ભલે બિઝનેસ વયો જાય, પરિવાર છોડી દે, આખું જગત ધક્કો મારીને કાઢી નાખે, પણ એ ગુરુના વચનને છોડતો નથી. આ છે સુરો થઈ જાય માને મરણીયો થઈ જાય, પછી આપણે કે ને, માનો અમુક વ્યક્તિને ક્યાંક લડવા મોકલ્યો હોય, આવલા મેચ વાળા છે ને, એને અમારા જયેશભાઈ અમને કહેતા ક્યારે, આજ તો મરણીયો થઈને સોંટ્યો છે. મેં કીધું ભાઈ મેચમાં મરણીયો હું કેમ, મેં મરણીયો માને એકદમ આમ લાગ્યો છે એમ બરાબર, તો ઈ ન્યા મરણીયા થાય, અને મરણીયા તો ભક્તો થાય કારણ કે એ રાકા ન હોય. પણ એ ક્યાં, નિયમોના પાલનમાં, વચનના પાલનમાં અને ગુરુના આદેશમાં, એ તો કદાચ શરીર છોડવું પડે ને તોય છોડી દે, પણ ગુરુના વચનને તૂટવા દેતા, મરણીય પ્રયાસ આપણે કાઠિયાવાડમાં કે એવી ટ્રાય કરે કે છેલ્લા શ્વાસ સુધી લડી લે. અને શિષ્ય કુરબાનનો અર્થ છે એવી શરણાગતિ કે ગુરુ એમ કે આ કરી નાખો એટલે કરી નાખે, કોઈ વિચાર મનમાં નહીં, સંકલ્પ નથી અને વિકલ્પ નથી, એકે નહીં ઉરમાં. જેને ગુરુના વચનમાં વિશ્વાસ છે એને જ ગૌડી આચાર્યો કહે છે, ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્ત તે કરિયા યજ્ઞ. બંગાળીમાં લખ્યું છે, આ ગુજરાતીમાં વાત બે એક જ છે. ગુરુનો આદેશ એને જે પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લે છે, એ આ બહુસાગરને પાર કરે છે. પ્રભુપાદજી શું કામ સફળ થયા? કારણ કે ગુરુના આદેશને જીવનનું લક્ષ્ય બનાવી લીધું છે. ગુરુના મુખેથી જે વાત નીકળે, ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્ત તે કરિયા ઐક્ય, છપાઈ જવું જોઈએ આપણા ચિત્તની ઉપર ગુરુની વાક્ય. અને ત્યારે સંકલ્પ અને વિકલ્પ શમી જાય છે. સંકલ્પ શું છે? સંકલ્પનો અર્થ છે કંઈક કરવાનો નિશ્ચય. જ્યારે કોઈ વ્યક્તિ નક્કી કરે કે મારે હવે જપ કરવા છે, મને એ સંકલ્પ થયો કે જપ કરવાનો તમે સંકલ્પ લીધો છે. અને વિકલ્પ એટલે ચોઈસ. જપ તો કરવા છે પણ ક્યારે? તો કે 10 વર્ષ પછી. આ વિકલ્પ છે. વિકલ્પ માને ચોઈસ, ઓપ્શન હોય છે તમારી સામે, આ કરું કાલથી કરું કે 10 વર્ષ પછી કરું, એ વિકલ્પ છે. પણ ભક્તિ જે કરે એના હૃદયમાં સંકલ્પ નથી હોતો અને વિકલ્પ નથી હોતો, કારણ કે એણે સન્માન પ્રતિષ્ઠાનો ત્યાગ કર્યો છે. આ સંકલ્પ અને વિકલ્પ એવા જ લોકોને જરૂર પડે છે જેને હજી પ્રતિષ્ઠાની લાલસા છે, જેને સન્માનની લાલસા છે. કારણ કે માન અને અપમાન આ સંકલ્પ અને વિકલ્પના કારણે છે. માનો આપણે આ પ્રવચનમાં આવીએ અને આપણે એવી ઈચ્છા લઈને આવીએ કે હું તો આટલો મોટો વ્યક્તિ છું, હું ત્યાં જાઉં એટલે મારું સન્માન થવું જોઈએ, મને હાર પહેરાવવા જોઈએ, આવું આપણે એક સંકલ્પ લઈને આવ્યા હોય અને બને એવું કે અહીંયા એવું આપણું સન્માન થાય નહીં, તો આપણા મનમાં લાગે અરે અહીંયા મારું અપમાન થઈ ગયું. એ સન્માન કરવું તો એ તમે વિચાર્યું છે અને તમારું અપમાન થયું એ તે તમે વિચાર્યું છે. બીજા લોકોને તો ખબર જ નથી કે તમારા મનમાં શું ચાલે છે. અને આ સંકલ્પ અને વિકલ્પ જ વ્યક્તિને ઉપર નથી ઉઠવા દેતું. પણ ભક્તિ જેના હૃદયમાં છે એને આ સંકલ્પ અને વિકલ્પ ક્યારેય ડિસ્ટર્બ કરતા નથી. અંતિમ લાઈનમાં ગંગા સતી કહે છે કે સંગતિ આવા લોકોની કરવી જોઈએ.
સંગત કરો તો તમે એવાની રે કરજો, જે ભજન માર હે ભરપૂર રે. સંગત કરો તો તમે એવાની રે કરજો, જે ભજન માર હે ભરપૂર રે. ગંગા સતી પુલિયારે પાન બાઈ, ગંગા સતી પુલિયારે પાન બાઈ, નૈણો મરુસે જાનુર રે. મેરું તો ડગે પણ જેના મન ડાડ ગે નહીં પાનવાય, ભાંગી પડે રે બ્રહ્માંડ રે, ભાંગી પડે રે બ્રહ્માંડ રે.
સંગતિ કરો તો એવાની એટલે કોની? આ જેનું આપણે અત્યાર સુધી વર્ણન કર્યું એની મતલબ કે જેની ભક્તિમાં દ્રઢતા થઈ ગઈ છે ને, સંગ એનો કરવો જોઈએ. કારણ જેવી સંગતિ એવી ચેતના બને છે, એ તો આપણે પહેલા સમજ્યા. ગંગા સતી કહે છે ભજનમાં ભરપૂરનો અર્થ છે જે ભજનમાં ડૂબેલો રહે છે એવા વ્યક્તિની સંગતિ કરવી જોઈએ. કારણ એના નેણોમાં વરસે જાજા નૂર, કૃપા એના નેત્રોથી નીકળતી હોય છે એને. અને એવા સાધુઓની દ્રષ્ટિએ યદી એક વખત જો પડી જાય ખાલી દ્રષ્ટિ એને, વ્યક્તિ ભગવાન સુધી પહોંચી જાય. કારણ ભક્તોની દ્રષ્ટિમાં ઈ ક્ષમતા હોય છે કે એક વખત કોઈને જોઈ લે, કોઈ એવા સાચા ભક્તોની પાસે બેહી લે, એના પાપ એમનામાં દૂર જાય છે. અને એટલે જ એક આચાર્ય કહે છે જહાર નિકટે ગેલે પાપ દૂરે જાય. સાચા ભક્તોની નજીક બેસવાથી કાંઈ કરવાનું નથી, ખાલી એની બાજુમાં બેસવાથી આપણા પાપ દૂર જાય છે. ભક્તોની આ એક કૃપા છે, એક કરુણા છે. તો આવી રીતે ભક્તોએ હંમેશા પોતાના જીવનમાં આ સ્થિતિને જાળવી રાખવી જોઈએ. કારણ કે જો અભ્યાસ કરતી વખતે સાવચેતી ન રહે તો પતનનો હંમેશા ભય રહે છે. જેમ કાલે આપણે જોઈ ગયેલો અજામિલ કેટલો સદ આચરણ વાળો વ્યક્તિ અને છતાં એનું પતન થઈ ગયું. એટલે ભક્તિમાં આપણે બધા અભ્યાસની સ્થિતિમાં છીએ, આપણે પામી નથી ગયા. અને અભ્યાસ વાળા વ્યક્તિએ એક એક ક્ષણ સાવચેત રહેવું જોઈએ. ક્યાંક માયા ઘૂસી નથી ગઈ ને, ક્યાંક અહંકાર નથી આવી ગયો ને. આપણે જોયું ને, એક ગાયને જીવતી કરી એક વ્યક્તિના કહેવાથી કળસંગ બાપુએ શરીર છોડી દીધું. પ્રસંગ આપણે પહેલા દિવસે જોયો, એને શરીર છૂટી ગયું. શું કામ? ગાયને જીવિત કરી. કેવલ બીજા વ્યક્તિને દેખાડવા માટે જોવો ભક્તોનો શું પાવર હોય છે. એક અહંકારનો બીજ ફૂટ્યું. અને આ જ ગંગા સતી, એને એને કીધું કે આનો ઉપાય પ્રાયશ્ચિત છે, શરીર ત્યાગવું પડશે. એટલે અભ્યાસ જ્યાં સુધી ચાલતો હોય ભક્તિમાં, ત્યાં સુધી બહુ આંટા ફેરા ન મારવા. આંટા મારવાનો અર્થ છે મનને આ જગતમાં ભટકાવવાની જરૂર નથી, નહીતર એકય દોષ જો ઘૂસ્યો તો આપણું લક્ષ્ય જે છે એ પૂરું થશે નહીં. એટલા માટે જ્યારે આવા ગુણ આવે ને ત્યારે એક વાતનું ધ્યાન રાખવું પડે છે, અહંકાર ન આવવો જોઈએ. અને એટલા માટે ગંગા સતી એ કીધું તો ભક્તોએ શું કરવું જોઈએ, અહંકાર ન આવે. અને જે અતિ લોકપ્રિય ભજન છે આપણા અભિધેય તત્વનું, આ છેલ્લું ભજન છે. અને પછી આપણે ખાલી એક ભજનથી પ્રયોજનને સમજી અને આ સત્રને વિરામ આપવાનું છે. કારણ કે હવે એ કઈ દિવસ નહીં વધે, હા વધારી શકાય પણ હવે વધશે નહીં. તો
ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું પાનબાય, મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું પાનબાય, મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ શરણમાં શિષ રેન માવીને, સદગુરુ શરણમાં શિષન માવીને, કર જોડી લાગવું પાય રે, કર જોડી લાગવું એને પાય રે.
ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું, ભક્તિ મળી ગઈ, સાધુઓની સંગતિ કરી, ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. પણ એ જે ભજન કરવામાં એને રાંક થઈને રહેવું. રાંકનો અર્થ છે કે વિનમ્ર બનવું પડશે, મેલવું અંતરનું અભિમાન. તો શું અભિમાનના પ્રકાર હશે? બહારનું, અંતરનું, અંદરનું, બહારનું, અંતરનું, આવું કઈ પ્રકાર છે. એક મિથ્યા અહંકાર હોય છે, એક અહંકાર હોય છે, અને એક અભિમાન હોય છે. અભિમાન મૂકવાનો અર્થ એ છે કે હું અને મારાનો જે ભાવ છે, કરતા, જેને 3:27 ગીતામાં ભગવાન કહે છે, કરતા અહમિતિ મન્યતે. જ્યારે કોઈ જીવ એમ માને છે કે હું કરતા છું, ત્યારે એ કેવો બને છે? ભગવાન કહે છે અહંકાર વિમુઢાત્મા, એ વિમૂઢ બને છે, અહંકારી બને છે, જે પોતાને કરતા માને છે. કારણ કે કરતા છે કોણ? કરતા છે પ્રકૃતિના 3 ગુણો. અને એટલા માટે અભિમાન જે છે એ છોડવું છે, પણ કેવી રીતે છૂટે છે? જ્યારે વિનમ્રતા આવે ત્યારે અભિમાન જાય છે. કારણ એક જ ખાનું છે, બોક્સ જે હોય ને અંદર ભગવાને બનાવ્યા છે, એક જ ખાનું. યા તો એમાં અહંકાર રહેશે અને યા તો વિનમ્રતા રહેશે. તમારે કોને રાખવા છે એ આપણે નક્કી કરવાનું છે કે એ ખાનામાં આપણે અહંકારને બેહારવો છે કે વિનમ્રતાને. અને એટલા માટે ચૈતન્ય દેવ કહે છે, ત્રિણાદપી સુની ચૈન તરોરૂપી સહિષ્ણુના અમાની ન માન દેન કીર્તનીય સદાહરી. આ જગતમાં જેને ભક્તિ કરવી હોય ને, જેને સતત ભજનમાં લાગેલા રહેવું હોય, એ ભક્તિ કોણ કરીએ? કે કયો એવો વ્યક્તિ છે? આ એક શ્લોકમાં સમજાવ્યું અને ગેરંટી છે, આ એક શ્લોક યદિ કોઈ એના જીવનમાં જો આચરણ કરી લે, એનું ભજન કોઈ દિવસ બંધ નહીં થાય. એક શ્લોક કાફી છે. ત્રિણાદપી સુની ચૈન, વ્યક્તિએ વિનમ્ર બનવું પડે છે. કેટલું નમ્ર બનવાનું છે? ઘાસના તણખલા કરતા વધારે નમ્ર. કેમ? કારણ કે ઘાસના તણખલા ઉપર કોઈ પગ મૂકે, એ તણખલું વળી જાય, જેવો પગ લઈ લે પાછું ઊભું થાય, નમે એટલે રહી જાય. અને એનાથી વિપરીત અમુક હોય છે ભાઠા, તેને સમજ, જારના હોય ને, જારે વાઢી લે પછી ભાઠા ઉભા હોય, અને એ તમે સંપલ પહેરીને ગયા હોય ને તો સાઈડમાંથી તે પણ એક વાર તો છોલે. તમે સૌરાષ્ટ્રવાસી છો એટલે તમને આ ખબર હોવી જોઈએ, એક વાર તો પગ છોલી નાખે. અને પછી જેને વાગ્યું હોય ને એ ભાઠાનો સત્યાનાશ કરી નાખે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ઘાસની સમાન જો વિનમ્ર બનશું, કોઈ તોડી ન શકે, કારણ કે ઘાસ વળી જાય, અને જે જડ જેમ ઊભા હોય ને એ ભાંગી જાય, કારણ કે જે વળે નહીં ને એને તો ભાંગવું જ રહ્યું ભાઈ. વિનમ્રતા જેનામાં નથી એ ભક્તિ ન કરી શકે. એમ કોઈ કે એક લાફો મારી દીધો હોય અને સામે એને હાવ પૂરો કરી નાખ્યો, આ ભક્તનું લક્ષણ નથી. એને કોઈ કે એક ગાળ દીધી હોય ને પછી આપણે એને એવી સંભળાવી, પેલો વિચારમાં પડે કે આ ભગત છે કે હું ભગત છું. આ વિનમ્રતા નથી. વિનમ્રતાનો અર્થ છે જીવનમાં આ જગતમાં કોઈએ કલ્પના ન કરી હોય એટલી હદે સામેવાળા વ્યક્તિને ક્ષમા આપી દેવી. આ વિનમ્રતા છે. વિનમ્રતા એટલે પોતાને મારવા વાળા વ્યક્તિ નહીં તે ક્ષમા આપી દેવી. આ વિનમ્રતા છે. જેણે પોતાની હત્યાનો પ્રયાસ કર્યો છે એને ક્ષમા કરવી, વિનમ્રતા છે. કારણ કે વિનમ્રતાનો અર્થ છે મારવા વાળા ઉપર દયા, દાન અને ઉપકારની ભાવના હોવી જોઈએ. પોતાનું અહિત કરવા વાળા ઉપર રીતે કૃપા કરવી જોઈએ. ભાગવતના 7 સ્કંદમાં એક કથા છે. પ્રહલાદના ગુરુ હતા શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમરખ. એક બે વાર હિરણ્યકશિપુ પાસે લઈ ગયા તો હિરણ્યકશિપુને એમ થયું કે આ નાનો બાળક છે, કોઈ ફોહ લાવીને ચોકલેટ આપીને શીખવાડ દેતો છે. પણ ત્રીજી વાર ગયા ને તો હિરણ્યકશિપુનો મગજ ગયો, આ મારો પુત્ર નકરું વિષ્ણુ વિષ્ણુ કરે છે અને તમે બે સ્કૂલ ચલાવો છો, હું કરો છો? એને સૈનિકોને કીધું અને બે ને મૃત્યુદંડ આપો. અને હિરણ્યકશિપુ એટલે તો પછી ભાઈ માનવું જ રહ્યું હે ને, એ શંડ અને અમર બે ના ડોકા ઉતારી લીધા. અને પ્રહલાદે એ શંડ અને અમરકને જીવિત કર્યા પાછા. આ ઈ ગુરુ છે જેને પ્રહલાદને મારવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી. હિરણ્યકશિપુ આદેશ આપે આ પ્રહલાદને આટલું દુઃખ આપો, એ આપવા વાળા બે. અને હિરણ્યકશિપુએ જયારે એ બે નો વધ કર્યો, પ્રહલાદે કીધું આને જીવિત કરો, દયા વિનમ્રતા છે. અને આપણો વિરોધી મરે ત્યારે હારું થયું ગયો નડતો હે ને, આપણી આ ભાવના છે, વિનમ્રતા નથી. દ્રૌપદી પોતાના પાંચ પુત્રોની હત્યા અશ્વત્થામાએ કરી, અને એ અશ્વત્થામાને અર્જુન જયારે બાંધીને લાવ્યા, દ્રૌપદીએ કીધું મુચ્યતામ મુચ્યતામ છોડો પેલા ને, આ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, અને આને બાંધીને લાવ્યા છે. ભીમ કે આને તારા પાંચ પુત્રોને માર્યા છે, જેનો હજી અગ્નિદાહ થયો નથી, જેના બાણ હજી એના શરીરમાં લાગ્યા છે, આ એ અશ્વત્થામાં છે. દ્રૌપદી કે ગમે હોય પેલા એને છોડો, પછી બીજી વાત કરો. વિચારો, જેના પાંચ પુત્રોની લાશ પડી છે સામે, અને એને મારવા વાળા વ્યક્તિને જયારે પકડીને લાવવામાં આવ્યો, દ્રૌપદી એને છોડવાનું કહે છે, પેલાને છોડો. અને પછી અર્જુનને કહે છે, અર્જુન આ કાર્ય ઠીક નથી, તમારી જેવા વ્યક્તિને આ કાર્ય શોભાયમાન નથી કે તમારા હાથે તમારા ગુરુના પુત્રની હત્યા થાય. અર્જુન કે શું કરવું જોઈએ? દ્રૌપદી કહે છે ક્ષમા કરવી જોઈએ. અને યુધિષ્ઠિર મહારાજ એગ્રી થયા, અર્જુન એગ્રી થયા, ભીમ કે નહીં આને તો મારવો જ જોઈએ. હવે બે ભાગ થયા, અડધા દ્રૌપદીના પક્ષમાં, અડધા ભીમના પક્ષમાં. ત્યારે કૃષ્ણ કહે છે અર્જુનને, આતતાઈને તો મારી જ નાખવો જોઈએ, પણ બ્રહ્મબંધુ ન હંતવ્યમ, બ્રહ્મબંધુને ક્યારેય ન મારવો જોઈએ. હવે અર્જુન તો એવું કામ કર, ભીમય ખુશ થવો જોઈએ, દ્રૌપદી તે, હું તે, અને બધા. પછી એને અપમાનિત કરીને કાઢ્યો. પણ વિચાર કરો, જેણે પોતાના પુત્રોની હત્યા કરી અને એને ક્ષમા આપી દેવી, એટલે આ કોઈ વ્યક્તિ કરી શકે? પોતાના પુત્રને માર્યો છે તોય. અને દ્રૌપદીના કારણ તો જુઓ, કે જેમાં જ હું રડું છું મારા પુત્રના મૃત્યુ ઉપર, એમ આની માતા આ જો મરશે તો ઈ તે રડશે. બીજાના દુઃખને દ્રૌપદી કેટલું સમજે છે પોતાના હૃદયથી, અને એટલા માટે કૃષ્ણએ પોતાનું નામ એને આપ્યું છે કૃષ્ણા. શું કામ? ભગવાને તે દ્રૌપદીના બોલાવાથી દોડતા આવે છે, કારણ એનામાં જે ક્ષમાનો ગુણ છે, એની વિનમ્રતા જે છે, ભગવાનને વશ કરી લીધા છે દ્રૌપદી વિનમ્રતાથી. એ મહાભારતમાં નહીં લખ્યું દ્રૌપદી બહુ માળા કરતી હતી રોજ. વિનમ્રતા આ ગુણ દ્રૌપદીએ ભગવાનને બાંધી લીધા છે. એમ મહારાષ્ટ્રની અંદર એ એક સંત થયા તુકારામજી. એક મુસલમાન બહુ ઈર્ષા કરતો હતો એમથી. એક દી તો એને થયું કે આજ તો છે ને વારો પાડી દેવો, કે તુકારામજી નીકળ્યા ને થૂક્યો ઉપરથી એની, ફરીને ના વાગ્યા, વળી આવ્યા ફરીને થૂક્યો, ફરીને ના વાગ્યા. હવે આવું કેટલી વાર થયું એ હું ફિક્સ નહીં કહી શકું. એનું કારણ છે કે મેં ક્યાંક 21 સાંભળ્યું, ક્યાંક 51, ક્યાંક 101, પણ જે હોય એમ આપણે 21 પકડીને હાલવી. 21 વખત આવું બન્યું કે ઓલો થૂકે તુકારામજી પાછા જાય, પાછા નાઈ ના આવે. ઓલો 22મી વખતે નીચે ઉતર્યો અને તુકારામજીના પગમાં પડી ગયો, કે હું 21 વખત થૂક્યો તમારી ઉપર, છતાં તમે ક્રોધ ન કર્યો, એને તમે સ્નાન કરીને આવ્યા પાછા આવ્યા, અને તુકારામજી એના પગમાં પડ્યા. અને ધન્ય છે, રોજ એક વાર નાતો તો આજ તો તે 21 વખત ચંદ્રભાગામાં સ્નાન કરાય. બીજાના દોષમાં તે જે ગુણને જોવે છે આ ભક્ત છે, આ વિનમ્રતા છે. અને વિનમ્રતાનો સીધો અર્થ, જેનામાં પ્રતિકારની ભાવના નથી, જગતના બધા જીવો ઉપર પ્રેમ છે. ગંગા સતીએ કીધું ને કાલે, શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા, એને કોઈ શત્રુ નથી, એના કોઈ મિત્ર નથી, બધા જીવોને સમાન પ્રેમ કરે છે. તો આ એક ગુણ વિનમ્રતા હોવી જોઈએ. બીજું સહિષ્ણુતા, સહનશીલતા હોવી જોઈએ. કેટલી? તો ચૈતન્ય દેવ વૃક્ષ સાથે કહે છે, તરોરપી સહિષ્ણુના, ઝાડ જેટલું વિનમ્ર બનવું જોઈએ. ઝાડ તડકો સહન કરે, તાટ સહન કરે, બધું સહન કરે, પણ જગતને છાંયો અને ફળ આપે. એમ આ જગતમાં કોઈ અપકાર કરે આપણી ઉપર, તો એની ઉપર તે ઉપકાર કરવાની ભાવના રાખવી જોઈએ. ઈ ભલે અપકાર કરે, આપણે નથી કરવો. ઈ ભલે આપણું ખરાબ કરે, આપણે કરવું. સહિષ્ણુતા. અને ત્રીજું કીધું, અમાની બનવું જોઈએ. ક્યારેય પોતાના સન્માનની લાલસા રાખવી જોઈએ નહીં, સમાન નહીં. ભલે આપણે બહુ મહાન હોવી, પ્રવચનમાં આવ્યા જગ્યા નથી, પાછળ બેસી જવું જોઈએ. એવું નહીં કે મારું અહીંયા સન્માન થવું જોઈએ. અમાની આપણે બનવું. અને માન દેન ચોથો લક્ષણ છે. આપણે સન્માનની ઈચ્છા નથી રાખવાની, પણ બીજાને માન દેવું છે. નવો ભક્ત હોય, મધ્યમ હોય કે ચાહે જૂનો હોય, સન્માન બધાનું કરવું જોઈએ. હંમેશા આપણા તરફથી સન્માન બીજાનું થવું જોઈએ, પણ આપણે કોઈનું લેવાનું નથી. આ ચાર ગુણ જે વ્યક્તિમાં હોય, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કીર્તનીય સદાહરિ, એના મુખેથી કોઈ દિવસ ભગવાનનું નામ જાતું, ભગવાન નામ એવા વ્યક્તિના મુખ ઉપર નિત્ય કરે છે. અને એને ગંગા સતી કહે છે, રાક ભક્તિ રે કરવી એને રાક થઈને રહેવું. સતગુરુ ચરણમાં શિષ્ય નમાવી, કર જોડી લાગુ પાય, જેને ભગવાને ગીતામાં કીધું, તદ્વિદ્વી પ્રણિપાત. પ્રણિપાતનો અર્થ છે વિનમ્રતાપૂર્વક પ્રણામ ગુરુને કરવા જોઈએ. કારણ કે જે પ્રણામ નથી કરતો ને, એને જડ કહેવામાં આવે છે. જે મસ્તક ગુરુને, ભગવાનને, સાધુ અને શાસ્ત્રને નથી ઝૂકતું, એ મસ્તક મસ્તક નથી, એ ફૂટબોલ છે. શું કામ? ફૂટબોલને બધા શું કરે? લાત મારે ને, એમ એ લાત ખાવાને લાયક છે. જો એ ભગવાન સામે નથી ઝૂકતું, જો ગુરુ સામે નથી ઝૂકતું, તો ગંગા સતી કહે છે કે વિનમ્રતા જેનામાં છે એનામાં બધું છે. જેમ શીલ એક ગુણ આવવાથી બધા ગુણ આવે, એમ વિનમ્રતા જેનામાં આવે ને, એ આ જગતમાં બધાને પ્રેમ કરતો થઈ જાય અને બધાના પ્રેમનો પાત્ર બને છે. તો ગંગા સતી આગળની પંક્તિમાં કહે છે,
જાતિ પણ છોડીને થાઉ રે અજાતિને, કાઢવો વરણ વિકાર રે. જાતિ પણ છોડીને આવું રે અજાતિને, કાઢવો વરણ વિકાર રે. જાતિને ભાતિ જાતિન ભાતિ નહીં, હરિ કે રાદેશ માને, એવી રીતે રહેવું નિર્માણ રે, એવી રીતે રહેવું નિર્માણ રે.
જાતિ પણ છોડીને થાવું અજાતિ. જાતિ છોડવાની વાત એ નથી કે તમે પટેલ છો, બોલો હિન્દુ છે, મુસલમાન, આ જાતિઓની તો કોઈ વેલ્યુ જ નથી. પણ જાતિનો અર્થ છે દેહાત્મ બુદ્ધિ. દેહ માને શરીર, અને એ શરીરમાં જ્યારે કોઈ આત્મબુદ્ધિ કરે છે ત્યારે એને દેહાત્મ બુદ્ધિ કહે છે. એનો અર્થ દેહાત્મ બુદ્ધિ છોડી આત્માના સ્વરૂપને સમજવું. શું કામ? કારણ કે આ દેહાત્મ બુદ્ધિ જે છે ને, એ કેવલ આ ભૌતિક જગતમાં છે, ભગવાનના ધામમાં એનું કોઈ અસ્તિત્વ? કારણ કે ત્યાં બધા શુદ્ધ જીવો નિવાસ કરે છે. જે પામી ગયેલા હોય ને એ ન્યા જાય, પણ એ પછી અહીં બહુ પાછા આવતા. એમ ગીતામાં કીધું ને, યત ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ મમ. અર્જુન, મારું ઈ ધામ છે કે અહીંથી ગયા પછી જીવ ક્યારેય પાછો આવતો નથી. તો એવા જે અજાતિ થયેલા, અજાતિનો અર્થ ભગવાનને પામી ચૂકેલા, આત્માને અને ભગવાનને સમજી ચૂકેલા જીવો ભગવાનના ધામમાં નિવાસ કરે છે. અહીંયા હરિકેરો જે દેશ છે એ શું છે? ભગવત ધામ. અને એવી રીતે રહેવું નિર્માણ. તો નિર્માણ શું છે? નિર્માણના વિષયમાં ભગવાને ગીતામાં કીધું 15મા અધ્યાયમાં, નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગેર ગચ્છંત્ય મૂઢા પદમવ્યયમ થત. જે વ્યક્તિ પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિત થઈ ગયો છે, ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે, આત્માના સ્વરૂપને જાણી ચૂક્યો છે, અને જેની કામના નષ્ટ થઈ ચૂકી છે, જેને જગતમાં કોઈ ઈચ્છા બાકી નથી, જે બધા દ્વંદ્વોથી બધા દોષોથી મુક્ત છે, એવો વ્યક્તિ એને નિર્માની કહેવામાં આવે છે. અને ગંગા સતી કે આપણે આવું બનવાનું છે. અને આવું બનવું હોય શું કરવું પડે? નેક્સ્ટ લાઈનમાં કહે છે,
પારકારે અવગુણ છુવે નહીં કોઈ નાજે એને રે કહીએ હરિના દાસ રે. પારકારે અવગુણ છુવે નહીં કોઈ નાજે એને રે કહીએ હરિના દાસ રે. આશાન તૃષ્ણા જને એક નહીં ઉર માને દ્રઢ રે કરવો રે વિસરવાસ રે.
પારકા અવગુણ કોઈના જોવે નહીં. સ્પષ્ટ વાત તમે ગુજરાતીમાં સમજી રહ્યા છો કે બીજાના ગુણ અને દોષ જોવાથી પર છે, ગુણ દોષ નથી જોતો. પણ એનો અર્થ એવો નથી કે દોષ ન જોવા જોઈએ, જોવા જોઈએ. દોષ નથી જોતો ને એ ભક્તિ ન કરી શકે. દોષ જોવા જોઈએ પોતાનામાં, બીજાનામાં નહીં. જેટલા દોષ જોવાની ઈચ્છા થાય ને અંદર જોવો કે મારી અંદર કેટલા છે. એને કબીરદાસજી કહે છે કે આખા ગામમાં હું ગોતવા નીકળ્યો દોષ, પણ મને કોઈમાં દોષ દેખાડો, અને ઘરે આવીને જોયું તો દોષ તો મારી ભીતર છે, દોષ મારી અંદર છે, બહાર નથી. અને આશા ને તૃષ્ણા એકે નહીં ઉર્મા, આ ઈ જ વાત છે જે નિર્માણ મોહા જીત સંગ દોષા, જે વિજય પ્રાપ્ત કરી ચુક્યો છે એનો રે કરવો દ્રઢ વિશ્વાસ. અને આવા લોકો ઉપર વિશ્વાસ રાખવો કે હા આની હારે ભક્તિ કરાય, વાંધો નથી. આવા લોકોને શોધવા જોઈએ. અને અંતિમ લાઈન,
ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો ને રાખો વચન માં વિશ્વાસ રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો ને રાખો વચન માં વિશ્વાસ રે. ગંગા સતી બોલિયા રે પાનુબાઈ, ગંગા સતી બોલિયા રે જન્મ સફળ થઈ જાય રે.
ભક્તિ કરો તો એવી રીતે કરજો. છેલ્લે ગંગા સતી એક નિવેદન કરે છે, આ વાક્યમાં નિવેદન છે. જો ભક્તિ કરવી હોય અને ઈચ્છા થાય કે કરવી છે તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ. વચનમાં નહીં, તમે સમજી ચૂક્યા છો. ગુરુ અને શાસ્ત્રની વાતોમાં વિશ્વાસ રાખવાથી શું થાય છે? ગંગા સતી કહે છે જન્મ સફળ થાય, જન્મ મૃત્યુ તો જશે જ, પણ જે ભગવાનના ભક્તો છે હરિજન હરિકેરા દાસ, ભગવાનના ભક્તોની સંગતિ આપણને પાર કરી દે છે. તો ગંગા સતીનું આ નિવેદન એ છે કે ભગવાન સુધી જવાનો માર્ગ શાસ્ત્ર અને ગુરુ છે, કારણ કે ભગવાનને ભગવાનના ભક્તોથી પ્રિય આ જગતમાં બીજું કાંઈ છે. એ લક્ષ્મીજી ઘરવાળા છે ને તોય સાઈડમાં, હે ને, મેં તો નરસિંહ કીધું ને, લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા ભગતની દાસી રે, હે ને, એ ભલે મારી અર્ધાંગના છે, મારી પત્ની છે, પણ મારા ભક્તોની તો એ દાસી છે. એને લક્ષ્મીને હું નોકરાણી બનાવીને રાખું છું. કોના ઘરે? મારા ભક્તોના ઘરે. કારણ કે ભગવાન કહે છે નચત તસ્માત, એનાથી વધારે પ્રિય પ્રિય કશ્ચિન કોઈ પણ મને નથી. ગીતામાં ભગવાન બોલે મારા ભક્તથી વધારે પ્રિય મને કોઈ નથી. અને ભગવાન ભક્તોને એવો પ્રેમ કરે છે. હવે આટલા દિવસથી આપણે સાંભળ્યું એટલે બધાને લાગતું છે આ ભક્તિ તો હળું ભગવાન તોડવી નાખે એવી, એવું નથી. ભક્તિ જ્યારે પૂર્ણતાએ પહોંચે ને પછી સિંહાસન ઉપર આપણે બેસીએ અને જેમ અત્યારે આપણે એના ચરણોની સેવા કરવી એમ ઈ ભગવાન પછી આપણા ચરણોની સેવા કરે છે. કારણ કે વિશ્વાસ માટે તમે સુદામા ચરિત્ર જોવો. સુદામા દ્વારકામાં ગયા, કૃષ્ણ ચરણ ધોવે છે અને સુદામા સિંહાસન ઉપર બેઠા છે. ભગવાન બધો બદલો ચૂકવે છે, કારણ કે ભગવાનને તે સેવા કરવાની ઈચ્છા થાય, જીવને થાય તેમ ન થાય, કારણ કે એ સચ્ચિદાનંદ છે, આપણે સચ્ચિદાનંદ છીએ, સેવા તેની ઈચ્છા થાય ને, પણ એ કોની કરે છે? એના ભક્તોની. એટલે ભક્તિ ભગવાનની કરવી જ રહી. અને ભક્તોનો ભગવાન સાથે અને ભગવાનનો ભક્તો સાથેનો પ્રેમ અજાણ્યો નથી, તમે જાણો છો. એટલે વિધાઉટ વ્યાખ્યા આપણે અભિધેય તત્વને અહીંયા સમાપન કરીએ. અને મને એવું લાગે છે તમને જોતા કે તમે બધા થાક્યા છો, હે ને, તો તમે આમ બેસણામાં આવ્યા હોય એમ કેમ બેઠા? સુત ગોસ્વામી ભાગવતના પ્રારંભમાં કહે છે કે કથા એને કેવી જોઈએ જેનું મુખ પ્રસન્ન હોય, હે ને, જેનું ચિત્ત પ્રસન્ન હોય. ત્યાં કીધું ને, એ સૌનકજી હું તમને કથા કહીશ, શું કામ? કારણ કે તમે પ્રસન્ન ચિત્ત છો અને શ્રોતા પ્રસન્ન હોય ને તો જ મજા છે કથા. હવે તો આજ આમ છેલ્લો દીજે, હવે હું કેમ ઉદાસ રહ્યો તમે? અને મને પણ મેં કીધા ભજન પૂરું થાય ને પછી કહું. આટલા સિન્સિયર તો અત્યારે બેસણામાં નથી રહેતા લોકો, ન્યાય વોટ્સએપમાં મતતા હોય નામ તેમ. આપણે એમ થાય કે લગ્નમાં આવ્યો છે કે બેસણામાં આવ્યો? હા, કથા પ્રસન્ન ચિત્તે સાંભળવી જોઈએ, નહીતર પછી ઓલા કે ને એ પછી બાઉન્ડરી બહાર જાય. હું અહીંથી બોલું નહીં સીધું પાર્કિંગમાં. આપણે કાનમાં નાખવાનું છે. તો અભિધેય તત્વને માને ભક્તિ તત્વને પાનબાઈએ એના ભજનો દ્વારા અહીંયા પૂર્ણતા આપી છે કે આ રીતે સંતોના સંગમાં પોતાની દ્રઢતાથી અને અમુક ગુણોને જીવનમાં ધારણ કરી અને વ્યક્તિએ ભજન કરવું જોઈએ. પણ હવે જે અંતિમ પ્રયોજન તત્વ છે, માની લો ભજન કરશું તે ભજનથી પ્રાપ્ત શું થશે? ભગવાનનો પ્રેમ. અને એનાથી વધારે ઉચ્ચ વસ્તુ આ જગતમાં બીજી કોઈ છે? કારણ કે રાધારાણી હોય, ગોપ સખાવો હોય કે પછી યશોદાજી હોય, આ બધા ભગવાન સાથે શું કામ રહે છે? શા માટેની સેવા કરે છે? કારણ કે પ્રેમ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને પ્રેમના કારણે એ બધા ઉચ્ચ સ્તરના ભક્તો છે. તો આ પ્રેમ જે આવી રીતે પ્રેમથી ભજન કરે એને આ કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે. તો એક અંતિમ ભજનની અંતિમ વ્યાખ્યા આપણે લઈશું. હવે છે ને મને એવું લાગે છે કે તમે ઉદાસ એટલે થયા છો કારણ કે આજ ફિલોસોફી વધારે આવી લાગે, હે ને. તો હવે આ ભજન હું તમને કથાથી સમજાવીશ. તો ગાશો? ઠીક છે, ગાવું નથી, હું કહી દઉં ચાલો, કારણ કે તમે ગાવામાં થોડો ટાઈમ લેશો પાછા, હે ને. તો પ્રયોજન તત્વમાં ગંગા સતી એક સુંદર ભજન ની વાત કરી છે કે ભાનુભાઈ સાંભળો, ભક્ત નો એના ભગવાન સાથે અને ભગવાન નો એના ભક્ત સાથે પ્રેમ કેવો હોય છે. પદ્માવતી ના જયદેવ સ્વામી એનો પરિપૂર્ણ કહું ઇતિહાસ રે. એક ઇતિહાસ મને એક સત્ય ઘટના તમને કહું છું, એક સત્ય ભક્ત ની વાત. એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનભાઈ, એ તો થયા હરિના દાસ. અત્યાર સુધી ગંગા સતી સમજાવ્યું કે હરિના દાસ કેવી રીતે થાવું, ભગવાનના ભક્ત બનવું કેવી રીતે. હવે એનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપે છે કે એક વ્યક્તિ ગંગા સતી કે જેને હું ઓળખું છું, એનું નામ હતું જયદેવ, એને પણ શું એને ઉપનામ શું આપ્યું છે, પદ્માવતી ના સ્વામી, કારણ કે એની પત્નીનું નામ પદ્માવતી હતું. એનો કહું તમને પરિપૂર્ણ ઇતિહાસ, પૂરો ઇતિહાસ સંભળાવું છું અને એકાગ્ર ચિત્તે સાંભળવાનું છે, ધ્યાનથી અને આપણે તે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. સૂતા સૂતા નહીં, બગાસા ખાતા ખાતા નહીં, એકદમ પ્રસન્ન ચિત્તથી, કારણ કે હવે તો સાર આવી રહ્યો છે. અત્યાર સુધી ભલે હુતા વચમાં એ તમારું માફ બધું, પણ આમાં હોવા જેવું નથી, સારમાં ન હોવું જોઈએ. એ તો થયા હરિના દાસ, માને ભગવાનના ભક્ત બન્યા. એનો જન્મ આજથી 500 વર્ષ પહેલા બંગાળના વીરભૂમ જિલ્લાના કેન્દુબિલ્વ નામના ગામે થયેલો. પિતાનું નામ ભોજદેવ અને માતાનું નામ હતું વામાદેવી. આ ભોજદેવ જે છે એ કાન્યકુબ્જ, જે બ્રાહ્મણોનું એક બહુ મોટું નિવાસ સ્થાન હતું. આ કાન્યકુબ્જથી તમે પરિચિત હશો, આ અજામિલનું ગામ છે એને, અને ત્યાં બહુ ઉચ્ચ કોટીના બ્રાહ્મણો રહેતા હતા, જેને કનોજ બ્રાહ્મણ કહેવામાં આવે છે. અને ત્યાંથી આવ્યા અને પંચ બ્રાહ્મણોમાં જે ભરદ્વાજ ગોત્રના શ્રીહર્ષ, એક બહુ પ્રસિદ્ધ બ્રાહ્મણ થયા છે, એના વંશજ હતા જયદેવ કવિ. માતા પિતા બાળપણથી સંસ્કારી, પણ બન્યું એવું કે બાળપણમાં માતા પિતા ગુજરી ગયા, જયદેવ સ્વામી એકલા થયા. ગમે એ રીતે ભગવાનનું ભજન કરી, થોડી ઘણી કંઈક મહેનત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા. પૂર્વના સંસ્કાર સારા હતા કે થોડું કષ્ટ પડ્યું જીવનમાં, પણ ભણવાનો ચાન્સ મળ્યો, વિદ્યાભ્યાસ કર્યો અને બહુ સરળતાથી ભગવાનની કૃપાના અધિકારી બની ગયા. ભગવાનની એની ઉપર કૃપા થઈ. હવે બન્યું એવું કે જ્યારે એના પિતાનું મૃત્યુ થયું તો એ ગામમાં નિરંજન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, અને એ બ્રાહ્મણને ખબર પડી કે આના પિતા વયા ગયા છે અને આ જયદેવને તે કંઈ સંસારમાં બહુ ખાસ આસક્તિ છે નહીં, આ તે એકદમ વૈરાગી વ્યક્તિ છે. તો એક દિવસ એણે નક્કી કર્યું કે આનું ઘર છીનવી લેવું છે. એક દસ્તાવેજ તૈયાર કર્યો અને એના ઘરે આવીને કીધું, તારા પિતાએ મારી પાસેથી પૈસા ઉછીના લીધા હતા, યા તો તું વ્યાજ સહિત પૈસા આપી દે અને કા આ દસ્તાવેજમાં સાઈન કર અને આ ઘર ખાલી કરી દે. નક્કી કરીને જ આવ્યો તો ઘર લઈ લેવું છે. જયદેવ કવિ તો રાગદ્વેષથી પરે હતા, બાળક હતા છતાં કોઈ ઈર્ષા નહોતી એના હૃદયમાં, અને એણે સાઈન કરી દીધી, વાંધો નહીં આ ઘર તમે લઈ લો. બહાર નીકળી ગયા. હવે એ બહાર નીકળે છે હજી એટલામાં આ નિરંજનની એક નાની એવી પુત્રી હતી, એ દોડતા દોડતા આવી અને કીધું, પિતાજી આપણા ઘરમાં આગ લાગી ગઈ છે. અને જયદેવ કવિને જ્યારે ખબર પડી કે આ નિરંજનના ઘરમાં આગ લાગી છે, એ દોડતા દોડતા ગયા અને સીધા એ સળગતા ઘરમાં કૂદી ગયા અંદર. અને જેવા ઘરની અંદર કૂદ્યા, અગ્નિ અપને આપ શાંત, જેવી રીતે કોઈ સ્વપ્નમાં ઘરને સળગતા જોવે અને જાગીને પછી જોવે કે અગ્નિ નથી, એવી રીતે આખા ગામના જોતા જોતા એ અગ્નિ સમાપન થઈ ગયો. અને ત્યારે એ નિરંજન નામનો બ્રાહ્મણ જે છે એણે ભગવત ભક્તિનો પ્રભાવ પહેલી વખત જોયો એના જીવનમાં, કે ભગવાનના ભક્તો શું કરી શકે છે. અને પછી જ્યારે જયદેવ કવિ બહાર આવ્યા એ ઘરેથી, ત્યારે નિરંજન એના પગમાં પડી ગયા હે ને, કે તમારી તમે આટલા શુદ્ધ ભક્ત છો એ હું નહોતો જાણતો, અને મેં તમારા ઘરને છીનવવાનો પ્રયાસ કર્યો અને એને કીધું મને તમારો સંગ આપો, એને મારે ભજન કરવું છે. જયદેવ કવિ એની વાત ઉપર તો ધ્યાન આપ્યો કે નહીં, પણ એ વિચારવા માંડ્યા કે મારી ઉપર ભગવાનની કેટલી કૃપા છે, અને આટલી બધી કૃપા છે તો પછી એનું હૃદય દ્રવિત થઈ ગયું. આ વિચાર કરીને ખાલી એને કે હું હજી એક બાળક છું, મોટા મોટા સાધુઓ ઉપર ભગવાનની કૃપા થતા હજારો વર્ષો વ્યા જાય અને મારી જેવા બાળક ઉપર ભગવાનને કૃપા કરી છે. હૃદય દ્રવિત થયું અને તરત જ એણે નક્કી કર્યું કે મારે હવે આ ગામમાં રહેવું નથી. એ ગામને છોડી અને એણે જગન્નાથપુરી જવાનો નિર્ણય કર્યો કે હવે હું જગન્નાથપુરીમાં જઈશ. અને જગન્નાથપુરીમાં જતી વખતે પરાશર નામના એક બ્રાહ્મણને સાથે લીધો. બે ચાલતા જાય છે. હવે વિચારો, બંગાળથી ઓરિસ્સા જવાનું છે, આજે ટ્રેનમાં જાવ ને માયાપુરથી ઓરિસ્સા એક રાત લાગે ટ્રેનમાં. બે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. ગરમીના દિવસો હતા, પાણી ક્યાંય મળ્યું નહીં રસ્તામાં. તરસા થયા ને જયદેવ કવિ બેહોશ થઈ ગયા. એક બાળક ત્યાં ઉપસ્થિત થયો અને બાળકે કીધું કે હું અહીંયા ગાયો ચરાવવા માટે આવું છું, મારી પાસે દૂધ છે. દૂધ આપ્યું એને, જળ આપ્યું અને કીધું કઈ બાજુ જવું છે? તો કે અમારે જગન્નાથપુરી જવું છે. અને જગન્નાથપુરી જવા માટે નીકળ્યા. જગન્નાથપુરીનો રસ્તો બતાવ્યો અને છેક જગન્નાથપુરી સુધી બાળક સાથે આવ્યો ઈ ગોવાળા. અને જગન્નાથપુરી આવ્યા પછી ક્યાં ગાયબ થઈ ગયો એ ખબર પડી નહીં. જયદેવ કવિ આખા જગન્નાથપુરીમાં એને શોધે છે પણ એ બાળક ક્યાંય જડતો નથી, કોઈ એને ઓળખતું નથી, કોઈ એનું નામ ઠેકાણું કઈ જાણતું નથી. જયદેવ કવિને સમજવામાં વાર ન લાગી કે આ બાળક બીજું કોઈ નહીં, આ સાક્ષાત ભગવાન છે. પણ ઓલા કેમ ઓળખ્યા નહીં, હવે પછતાવાથી શું ફાયદો છે? પછી ખૂબ પછતાણા કે ભગવાન આવ્યા અને ઓળખ ન થઈ, પણ પછતાવાથી કઈ થતું નથી. આ ઘટના બની અને પછી તો જયદેવજીનું જે મન ભગવાનમાં લાગ્યું છે એવી રીતે ભગવાનનું ગુણગાન કરવા માંડ્યા, પ્રેમ મગ્ન બની ડૂબી ગયા પ્રેમની અંદર. અને એક દિવસ એને જોયું કે જગન્નાથપુરીમાં હજી એન્ટર નહોતા થયા, બહાર છે. અને એ સમયે એને જોયું કે એક સુંદર રમણીય પર્વત, એમાં એક સુંદર મેદાન છે, નીચે એક સુંદર નદી વહી રહી છે અને એ નદીના તટ ઉપર એક વૃક્ષ નીચે ભગવાન કૃષ્ણ બંસી બજાવે છે. જયદેવજીએ દર્શન કર્યું અને દર્શન કરતાની સાથે ગીત ગોવિંદનો પહેલો શ્લોક જયદેવ કવિના મુખેથી નીકળી ગયો અને પરાશરે જ્યારે સાંભળ્યો પ્રેમ તો એના હૃદયમાં ઉત્પન્ન થઈ ગયો. ખાલી ભગવાનનું દર્શન કરવાથી જયદેવ ગીત ગોવિંદની શરૂઆત અહીંથી થઈ. ભગવાનને ખાલી જોવા માત્રથી અને દર્શન કર્યું વંશીવાદન કરતા. અને ત્યારે ગંગા સતી કહે છે ગીત ગોવિંદનું જયદેવે કીધું જેનું નામ અષ્ટપદી કહેવાય જી, પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો જેથી પદ્માવતી સજીવન થાય. પછી જ્યારે આ ઘટના પૂરી થઈ અને પછી જયદેવ કવિને દર્શન થયા ભગવાનના દશા અવતારના, જે ભગવાનના 10 અવતારો છે, એક એક અવતારે પ્રકટ થઈ અને જયદેવ કવિને દર્શન આપ્યા અને જે અવતારને જોવે એની સ્તુતિ કરે. અને સ્તુતિ તો બહુ અદ્ભુત છે, પણ એ સ્તુતિમાં એક કોમન શબ્દ જય જગદીશ હરે એને, અને એ ટેર સાથે એને દશાવતાર સ્તોત્રની રચના કરી ભગવાનને જોઈને સામે. જે અવતારને જોવે એના ગુણોનું વર્ણન કરે, જેમ આપણે ગાવી છે નરસિંહદેવનું એને, તવ કર કમલ વરે નખમ અદભુત શ્રીંગમ દલિત હિરણ્ય કશી પુરત અનુભ્રંગ કેશવ ધ્રિત નરહરિ રૂપ જય જગદીશ હરે. અને આવી રીતે દશા અવતાર આખું સ્તોત્ર બનાવ્યું જયદેવ કવિએ. અને પછી જયારે ભાનમાં આવ્યા તઈ ખબર પડી કે ઓહો, આ તો વૃંદાવન નથી, સામે દરિયો જોયો, આ જગન્નાથપુરી છે. વૃંદાવનના વેમમાં લીલાનું દર્શન થયું અને જેવી ખબર પડી કે આ જગન્નાથપુરી છે, તરત જગન્નાથજીના દર્શને ગયા અને બહુ પ્રસન્નતા થઈ જગન્નાથજીને જોઈને. અને કેમ ન થાય, કળિયુગનું સાક્ષાત સ્વરૂપ છે જગન્નાથ. ત્યાં જગન્નાથપુરીમાં કોઈનું નિવાસ સ્થાન નહોતું, રોજ મંદિરમાં જાય, દર્શન કરે અને બહાર આવીને કોઈક ઝાડ નીચે સુઈ જાય, ભિક્ષા માગીને જીવન વ્યતીત કરે, અને એક ઝાડથી બીજું ઝાડ, બીજા ઝાડથી ત્રીજા ઝાડ, સંન્યાસી જેવું જીવન, અને રાત દિવસ ભગવાનના ભજનમાં લાગી ગયા. ઈ જગન્નાથપુરીમાં સુદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, એને કોઈ સંતાન નહોતું. તો જગન્નાથજીને પ્રાર્થના કરી કે મને સંતાન થાય એવા આશીર્વાદ આપો, અને જો મને કોઈ સંતાન થશે તો પહેલું સંતાન જે છે હું તમને સમર્પિત કરી દઈશ. સમય જતા એક કન્યાનો જન્મ થયો, અને એ કન્યા જ્યારે 10-12 વર્ષની થઈ ત્યારે એ કન્યા જગન્નાથજીને સમર્પિત કરી દીધી. હવે જગન્નાથજીએ એ સુદેવ બ્રાહ્મણના સ્વપ્નમાં આવીને કીધું કે આ કન્યા જેનું નામ પદ્માવતી હતું, મારો એક ભક્ત જયદેવ આ સ્થાન ઉપર બેઠો છે, તું ત્યાં જા અને આ કન્યા એને આપી દે. સુદેવ એ કન્યાને લઈ જયદેવ કવિ પાસે આવે છે અને કહે છે આ કન્યા આજથી તમારી ભગવાને કીધું છે. એમ શું સંવાદ છે એ બોલો, એમ ભગવાને કીધું છે કે આ તમારી. અને આ જયદેવ કવિ એકદમ ફકડ, સાધુ ઘરનું ઠેકાણું નથી રહેવાનું, અને કે તમે મારી દશા જો, હું એક ભિક્ષુક છું અને વિવાહ હું ન કરી શકું. તો સુદેવ કે મારે નથી જોવાનું, કારણ કે મેં આ કન્યા ભગવાનને આપી અને ભગવાનને તમને આપવાની કીધું, આ કન્યા રહે તમારે જે કરવું એ કરો, એ હાલતો થયો. હવે જયદેવ કવિ વિચારે છે શું કરશું. તો જયદેવ કવિએ ભગવાનનો આદેશ સમજી એની સાથે વિવાહ કર્યા, અને વિવાહ જેવા થયા પછી જયદેવ કવિ અને પદ્માવતી બે પોતાના ગામમાં પાછા ફર્યા. પાછા આવીને જેનું જૂનું ઘર હતું ત્યાં ગયા, અને ઘરમાં એણે ભગવાનના વિગ્રહની સ્થાપના કરી. એ વિગ્રહનું નામ હતું રાધા માધવ. રાધા માધવની સ્થાપના કરી બે પૂજન અર્ચન કરવા લાગ્યા. થોડા સમય પછી જયદેવ કવિએ કીધું કે મારે યાત્રા કરવી છે. યાત્રા ઉપર નીકળ્યા, રસ્તામાં એક રાજાને ત્યાં મહેમાન થયા. ભક્ત હતા, કવિ હતા, અને મહેમાન થયા તો રાજાને થયું કે બ્રાહ્મણ છે, સાધુ છે, અને એમાંય પાછો ભગવાનનો ભક્ત છે, આને દક્ષિણા દેવી જોઈએ, ધન આપ્યું. જયદેવ કવિ કે મારે આ લેવું નથી, મારે ધન નથી જોતું, કારણ જેને ભક્તિ કરવી હોય ને આ પૈસા તો એના માટે વિષની સમાન છે, કારણ કે આ ધન વ્યક્તિને મદથી આંધળો બનાવે છે, આ ધન મનુષ્યને લોભી, રાગ અને દ્વેષ વાળો બનાવે છે. આ અનર્થનું કારણ જે અર્થ છે મારે જોતું નથી, અને રાજા માનતો નથી, એમ કારણ કે રાજાને મનાવવું એ સામાન્ય કામ નથી. છેલ્લે કહી દીધું કાંઈ નહીં તો લાવો. હવે જોવો, ખબર પડે કોઈની પાસે પૈસા છે એટલે લૂંટારા તો વાહે પડે. જયદેવ કવિ રાજાના મહેલમાંથી નીકળ્યા અને ડાકુ વાહે પડ્યા. જોઈ ડાકુઓએ ધન માગ્યું હોત તો જયદેવ કવિ આપી દીધું હોત, પણ ડાકુને એમ હતું કે માગવાથી કોઈ પૈસા આપે. વાહે પડ્યા અને રસ્તામાં જયદેવ કવિને પાડી દીધા. પાડી દીધા, ધન લૂંટી લીધું, બે હાથ કાપી નાખ્યા અને બે પગ કાપી નાખ્યા, અને હાથ પગ કાપી અને આ જયદેવ કવિને કૂવામાં નાખી દીધા. સદભાગ્ય કે કૂવામાં પાણી નહોતું. કૂવામાં એક પથ્થર ઉપર બેઠા અને ભગવાનનું ભજન પ્રારંભ કર્યું. જુઓ, હાથ નથી, પગ નથી, એને હજી કાપી નાખ્યા છે કૂવામાં, કેટલું કષ્ટ છે, છતાં જયદેવ કવિ ભજન કરે છે કૂવામાં બેઠા બેઠા. અને વિચાર કર્યો કે જુઓ તો ખરી આ ધનથી કેટલું પાપ લાગે છે. મેં ના પાડી હતી રાજાને કે આ ધન રહેવા દો, કારણ ભાગવતનો સિદ્ધાંત અર્થ અનર્થસ્ય મૂલનમ, આ જગતમાં દુઃખનું કારણ સંપત્તિ છે. જયદેવ કવિ કે હું લેતો નહોતો અને છતાં ધન પાપનો ભાર મેં મારી માથે નાખ્યો અને એનું જ હું આ ફળ ભોગવી રહ્યો છું. વિચાર કરે છે, ભજન કરતા જાય, અને એમાં થોડી વાર થઈ ગૌડ માને બંગાળનો રાજા લક્ષ્મણસેન ત્યાંથી નીકળ્યા, અને લક્ષ્મણસેને જોયું કે આ કોનો અવાજ છે. સૈનિકોને કીધું તો કે આ કૂવામાં કોક પડ્યું છે, આમાં બહાર કાઢો એને, અને બહાર કાઢીને જોયું તો હાથે નથી ને પગે નથી. રાજાએ કીધું આને આપણા રાજ્યમાં લઈ લ્યો, આની સેવા ચાકરી કરશું. હવે આ રાજા એને લાવ્યા રાજ્યમાં. થોડા દિવસ થયા, જે ઘા હતા એ રૂજાઈ ગયા, પણ બન્યું એવું રાજાને ખબર નહોતી કે આ ભગવાનના એટલા મહાન ભક્ત છે. અને જયારે જયદેવ કવિને એને ન કીધું કે પણ જેમ સૂર્યનો પ્રકાશ ક્યારેય છુપાય નહીં એમ ભગવાનના ભક્ત ક્યારેય છુપાઈ શકતા, એ ઓળખ થઈ જ જાય. અને રાજાને થયું આ ભક્ત છે, વિદ્વાનય છે. એની એક પંચરત્ન સભા હતી જેમાં પાંચ મહાન વ્યક્તિઓ બેસતા હતા અને એના અધ્યક્ષ બનાવી દીધા જયદેવ કવિને. એમ ઈચ્છા નહોતી પણ તોય પદ આપ્યું અને જયદેવ કવિ ત્યાં રહી ગયા. રાજા એને રોજ કહેતા, તમે મારી પાસેથી કંઈક ધન લ્યો, તમે પૈસા લ્યો મારી પાસેથી. જયદેવ કવિ કે એકવાર પૈસા લીધા એમાં તો હાથ પગ્યા, અને હજી તમે મને ઈદ આપવા માંગો છો, આ હું મારે લેવું નથી. અને ક્યારેય ધન એને લીધું નહીં. પણ બન્યું એવું કે મહેલમાં એકવાર ઉત્સવ હતો અને ઉત્સવમાં જેટલા પણ સાધુ સંતો હતા એ બધાને બોલાવવામાં આવ્યા હતા, દાન દક્ષિણા આપી રહી આપવા હતા રાજા. એમાં ઓલા ચારેય ડાકુ સાધુનો વેશ બનાવીને આવ્યા. એ બિચારાને ક્યાં ખબર હતી કે જ્યાં જાવી છીએ ત્યાં અધ્યક્ષ કોણ છે જેના આપણે હાથ પગ કાપ્યા છે. ચારેય ડાકુ આવ્યા અને ઓળખતા વાર ન લાગી, આ તો ઈ જ છે એમ આપણે માર્યો તો, અને આટલો મોટો વ્યક્તિ કેમ બની ગયો એમ. કારણ કે ચાંડાળ પ્રકૃતિનો માણસ ચાંડાળ વિચાર જ કરે. જયદેવ કવિની નજર પડી, એવું બેની આંખ મળી સામે સામે, એટલે ભાગવું તું પણ હવે નજર મળી એટલે ભાગીને ગયા. જયદેવ કવિએ કીધું સૈનિકોને એને અહીં લાવો, એને બોલાવીને લાવો. અને ચારેયને થયું કે આજ આપણે ગયા, હવે આજ આપણે નહીં બચીએ. એ ચારેયને બોલાવ્યા અને રાજાને બોલાવ્યા. રાજાને બોલાવીને કીધું કે તમે મને કહેતા હતા ને ધન, આજ હું માગું છું મને ધન આપો. કેમ? આ ચારેય મારા મિત્રો છે, આને જેટલું માગે એટલું ધન આપો. અને ચારેય તો આશ્ચર્યચકિત થઈ ગયા, શું વાત છે એને. જ્યાં મૃત્યુદંડનો ભય હતો એની બદલે ધન મળવા માંડ્યું. પણ ગમે એમ તો એ ચોર ને, એ કે આ નક્કી ધન આપીને આપણને મરાવવાના કઈક પ્લાન છે આના. એટલે એ કે જેટલું લેવાય એટલું લઈને સીધા મંડો ભાગવા, અને જેટલું ઉપડતું હતું એટલું ધન ઉપાડી મંડ્યા ચારે હાલવા. જયદેવ કવિએ ચાર સૈનિક અને એક સેનાપતિ પાંચની ટુકડી મોકલી હારે કે આને રસ્તામાં કોઈ લૂંટી ન લે, એને તમે એને જ્યાં જાવ હોય ત્યાં મૂકતા હોવ. અને જયદેવ કવિનો એવો ભાવ કે આને એટલું બધું ધન આપ્યું છે તો આગળ આ કોઈ દી ચોરી નહીં કરે, અને ધન અપાવી દીધું. હવે રસ્તામાં ઓલા સેનાપતિ એ ચોરને પૂછ્યું કે આ જે ભાઈએ તમને આ ધન અપાવ્યું છે એ ભક્ત જયદેવ, એ તમારા હું હગા થાય. હવે ચોરને થયું કે અહીંયા લાગ બરાબર છે, તો કે અમે પાંચે એક રાજાને ત્યાં હારે નોકરી કરતા હતા, પણ આને કંઈક એવું કુકર્મ કર્યું તે એને હાથ પગ કાપીને નોકરીમાંથી કાઢી મૂક્યો. એમ રાજાએ તો અમને મારી નાખવાનો જ આદેશ આપ્યો હતો, પણ અમે પછી હાથ પગ કાપીને છોડી દીધો. અમે મેં તમને બે દિવસ પહેલા એક વાત કરી હતી કે ભક્ત પોતાનો અપરાધ ક્યારેય જોતો પણ ભગવાન ક્યારેય સહન કરતા. જેવું એ બોલ્યા આ વાત, ધરતી ફાટી અને ચારે અંદર વ્યાક્યા. અને ઓલા સેનાપતિ ધનના કોથળા લઈને પાછા આવ્યા. જયદેવ કવિએ કીધું કે ઓલા ચારે કઈ ગયા, ધન કેમ પાછું લાવ્યા તમે? ત્યારે આખી ઘટના કીધી અને જયદેવ કવિની આંખમાંથી અશ્રુ મંડા નીકળવા. અરે એ ચારે તો મારા મિત્ર હતા, એ ચારેના કારણે જ મને આ સ્થિતિ પ્રાપ્ત થઈ. જો એ ચારને હું ન મળ્યો હોત તો આજ હું આ રાજાના મહેલમાં આવ્યા ન હોત. અને આવા વ્યક્તિ સાથે ભગવાને આવું શા માટે કર્યું છે? રાજા આવ્યા ને રાજાએ કીધું સત્ય બતાવો, ઘટના શું છે? અને બહુ જયારે ફોર્સ કર્યો, હવે જયદેવ કવિ ભક્ત છે એના વિચાર જોવો. ઓલાએ હાથ પગ કાપી નાખ્યા તોય કે આ મારા મિત્રો હતા, અને કહેવા ખાતર નહીં, હૃદયનો ભાવ હતો. આ લોકોના કારણે મને ભજન કરવાની અહીંયા સુવિધા મળી છે. રાજા તો પગમાં પડી ગયો કે એને મેં વિનમ્રતાની વાત કરી ને, ભક્તોની વિનમ્રતા આપણા મનથી પરે હોય છે. વિચાર કરો, જે હાથ પગ કાપી નાખે એના પ્રત્યે આટલું સન્માન. રાજાએ કીધું મારે શિષ્ય બનવું છે. જયદેવ કવિ કે હું ચેલા નથી બનાવતો, પણ ભજન કરવાની રીત બતાવી તમે ભક્ત બનો આ રીતે. અને જયદેવ કવિ જયારે આ વાત કરી રહ્યા હતા, જગન્નાથજીની કૃપા જોવો, જયદેવ કવિના હાથ પગ પાછા આવી ગયા સારે. અને આ ચમત્કાર રાજાએ જોયો, પછી તો એ રે, પછી તો ઈ તે ભક્ત બની ગયો. અને જયદેવજી આખી ઘટના જે હતી બતાવી, જાણે કેવી રીતે હાથ મારા કાપ્યા હતા, હું કૂવામાં પડ્યો, આ બધું કીધું. અને ત્યાર પછી એની પત્નીને એને બોલાવી લીધા કે તમે તે વાંઈ રહેવા આવ્યા મહેલમાં. પણ પદ્માવતી તો સતી હતા, રાણી સતી હતા. હવે બન્યું એવું કે બે સતી, પણ રાણીને થોડી ઈર્ષ્યા, પદ્માવતીના ગુણગાન વધારે થાય, અને એ રાણી હોવા છતાં એની વેલ્યુ નહોતી એટલી. તો એક વખત સતીત્વ ઉપર પદ્માવતી પ્રવચન આપતા હતા કે પતિની સાથે ચિતામાં જે બળીને મરે ને, એ તો નિમ્ન કક્ષાની સતી છે. સાચી સતી છે પતિના મૃત્યુના સમાચાર સાંભળે એના પ્રાણ નીકળી જાય, જે વાત ગંગા સતીએ છેલ્લી લાઈનમાં કરી. તો પરીક્ષા લેવા હતું એક દિવસ જયદેવ કવિ ને રાજા બે બહાર ગયેલા. રાણીએ કીધું ઉદાસ ભાવથી, મૃત્યુ થયું છે જયદેવ કવિનું, વાક્યનું પૂરું થાય પદ્માવતી ઢળી ગયા ને, મૃત્યુ થઈ ગયું. હવે રાણી હલવાણા, એમ રાજા આવીને પૂછશે આનું મૃત્યુ કેમ થયું, તો હું જવાબ આપીશ. પણ રાજા આવે પહેલા જયદેવજી આવ્યા અને કીધું કે હું નહોતો એટલે મૃત્યુ થયું, હું આવ્યો તો એ જાગશે. અને પછી નામ સંકીર્તન પ્રારંભ કર્યું જયદેવ કવિએ, પદ્માવતી સજીવન થઈ ગયા, જે ગંગા સતી બોલ્યા એના અંતિમ લાઈન ની અંદર. તો આવી રીતે એ મહેલમાં નિવાસ કર્યા પછી જયદેવ કવિએ રાજાને નિવેદન કર્યું કે અમે હવે અમારા ગામ જઈએ. પોતાના ગામ પાછા આવ્યા અને ગંગા સતી જે એક વાત એના ભજનમાં લખે, ગોપીઓને કૃષ્ણ લીલા લખતા જયદેવ રહ્યા જોને સમાયજી, સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા પ્રત્યક્ષ હસ્તપ્રત માહીજી. પોતાના ઘરે આવ્યા પછી એણે એક કાવ્યની રચના કરી ગીત ગોવિંદ. અને એ ગીત ગોવિંદમાં એક શ્લોક લખતા હતા, એ શ્લોકનું એક ચરણ પૂરું નહોતું થતું. એના ચરણ મનમાં હતું, પણ જયદેવજીની હિંમત નહોતી કે એને લખી શકે. તો પદ્માવતીએ કીધું કેમ ટેન્શનમાં છો બહુ? જયદેવ કવિ કીધું એક શ્લોક લખવાનો પ્રયાસ કરું છું પણ પૂરો નથી થતો. તો કે જમવાનો સમય થઈ ગયો છે, પ્રસાદનો આપણો થઈ ગયો છે, પણ આ પદ તો પૂરું કરવું જ રહ્યું હે ને, એટલે હું તે છેલ્લું ચરણ પૂરું કરીને તમને પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરીશ. અને જયદેવજીને તે પ્રસાદનો ટાઈમ, તો પદ્માવતીએ કીધું એક કામ કરો, પેલા સ્નાન કરી આવો, પછી પ્રસાદ લઈ લો, પછી નિરાતે વિચારજો, આખો દી તમારે વિચારવું હોય. જયદેવ કવિ સ્નાન કરવા ગયા અને હવે ભગવાન જયદેવ કવિનું રૂપ લઈને આવ્યા. પદ્માવતીને કીધું ઓલી લાઈવ તો ચોપડી લાવી, કેમ? કારણ કે લખવું પડશે. પણ તમે તો હજી ગયા હતા ને, એટલા જલ્દી કેમ પાછા આવ્યા? તો કે મને યાદ આવી ગયું રસ્તામાં, એમ તો મેં કીધું પેલા લખી નાખું. લખ્યું એને, પછી ભોજન કર્યું અને કે હવે હું પલંગ ઉપર સૂતો છું, તું તારું કામ કર. અને એ વાક્ય હતું, કારણ કે અહીંયા શું છે કે ટાઈમ નથી એટલે આખો શ્લોક નહીં કહું. દેહી મે પદ પલ્લવમ ઉદારમ, આ પદ જે જયદેવ કવિ નહોતા લખી શકતા. હવે આ શું છે એ તો ક્યારેક આપણે સમજશું પછી, પણ મૂળ વાત એ છે કે ભગવાન આવીને લખી ગયા ને પછી પલંગે હુતા ને પદ્માવતીને થયું કે પતિએ જમી લીધું એટલે આપણે જમી લેવું જોઈએ. એટલે ઈ એના પતિ માને જે ભગવાન છે એનું ઉચ્છિષ્ટ લઈને ખાવા બેઠા, અને એમાં જયદેવ ઓરિજિનલ જે છે એની એન્ટ્રી થઈ. હવે ઓરિજિનલ જયદેવ કવિ આવ્યા, પદ્માવતી કન્ફ્યુઝ થયા. પદ્માવતી કે કેમ તમે ફરીને કેમ નાઈને આવ્યા? તો જયદેવ કવિ કહે હું ફરીને, હું તો ગયો ભાઈ પાછો જ અત્યારે આવ્યો છું. અરે તમે હમણાં આવ્યા, મારી પાસે બુક માંગી, તમે લખ્યું અને પછી હુતા પલંગ ઉપર. જયદેવ કવિને સમજતા વાર ન લાગી આ ભગવાન છે. શું કામ? કારણ કે એણે કીધું કે અચ્છા લખ્યું છે, લાવ તો એ પન્નું લાવ્યું, અને પન્નું લાવીને જયારે જોયું શ્લોક પૂરો, અને એ જ પદ લખ્યું હતું જે જયદેવજીના મનમાં હતું ભગવાનને. એટલે જયદેવજી સમજી ગયા કે મારા રૂપમાં સાક્ષાત ભગવાન આવ્યા. અને એટલે એને ખબર પડી કે ભગવાન આવ્યા મતલબ જે થાળીમાં ખાધું એ ભગવાનની છે ને, આ તો ભગવાનનો મહાપ્રસાદ. અને એ થાળી જયદેવજીએ ઉપાડીને પછી પ્રસાદની ઝપટ. પદ્માવતી કે અરે આ મારો એઠો છે, મારું કેમ, ઊંધું કેમ ચાલુ કર્યું તમે? પત્ની પતિનું ઉચ્છિષ્ટ લે છે, આજે પત્નીનું ઉચ્છિષ્ટ પતિ લઈ ગયા. જયદેવ કહે કે આ તારું નથી, આ તો મારા સ્વામીનું છે, તને જ મળે અને હું વંચિત રહી જાઉં એનાથી. અને આ રીતે પછી ભગવાનની જયારે કૃપા એની ઉપર થઈ, ઈ સને સમજતા વાર નો લાગે, હવે ભગવાન સાથે સંબંધ જોડાઈ ચુક્યો છે. અને પોતાના પછી ગીત ગોવિંદને પૂરું કર્યું, પછી ન લખ્યું આગળ કાંઈ એને. અને ધીરે ધીરે એની વૃદ્ધાવસ્થા આવી. ગંગાજી થોડીક દૂર હતા એમના ગામથી, તો સ્નાન કરવામાં તકલીફ પડતી હતી. ગંગાજી એના દ્વાર આગળ આવ્યા, પ્રગટ થયા, જે ગંગા આજે તે બંગાળની અંદર મકરવાહિની નામથી પ્રસિદ્ધ નદી છે, જે જયદેવ કવિના ઘર આગળથી પસાર થઈ. અને અંતે એકદમ એન્ડિંગ સમય જ્યારે આવ્યો, ત્યારે પોતાની પત્ની પરાશર નિરંજન આ બધાને લઈ વૃંદાવનમાં ગયા. અને જેવી રીતે આપણે ટીવીમાં લાઈવ ક્રિકેટ મેચ જોવી, એમ વૃંદાવનમાં ભગવાનની લીલાઓનો આનંદ લેતા લેતા ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. ભક્તિ એવી પરમ પદદાયિની, તમને કહું છું સમજાઈજી, ગંગા રસતી એમ બોલિયારે પાનભાઈ. એટલી સુંદર વાત ગંગા સતી કરી કે ભક્તિ જે છે ને એ આવા પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. આ જે ભક્તિનો હું ઉપદેશ તને આપી રહી છું, પાનભાઈને કહે છે, એ ભક્તિ કરવાથી શું મળે? જયદેવ કવિ જેવું જીવન મળે છે. અને આ તમને કહું છું, સમજો, આવું સુખ ભગવાનનું પ્રાપ્ત થાય છે ભક્તિ કરવાથી. અને એનાથી ઉચ્ચ સુખ આ જગતમાં બીજું કાંઈ છે નહીં. અને અહીંયા આપણે પ્રયોજન તત્વને વિરામ આપીએ છીએ. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી તાય, ગૌરવ પ્રેમાનંદે. હવે સામે કે મહામંત્ર બોલતી વખતે હાથ ઊંચા શા માટે કરવામાં આવે છે? અને બીજો પ્રશ્ન છે કે મહામંત્ર શા માટે જ બોલાય છે? હાથ ઊંચા કરવાનો અર્થ છે શરણાગતિ. સીધી ભાષામાં સમજો, કોઈ તમારી સામે બંદૂક રાખે તો તમારે બચવું હોય, ગોળી ન ખાવી હોય, શું કરો તમે? સરેન્ડર. આ શરણાગતિનું લક્ષણ છે હાથ ઊંચા કરવા. આતંકવાદી હાથ ઊંચા કરે પછી કોઈ ગોળી ન મારી શકે, આ શરણાગતિનું સૂચક છે. આપણી શરણાગતિ ભગવાન સાથે છે, એટલે એના નામને ગાતા ગાતા આપણે હાથ ઉપર કરીએ છીએ મહામંત્રથી. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ. અને મહામંત્ર જ શા માટે બોલાય છે? કારણ કે કળિયુગમાં બીજા બધા મંત્રોની શક્તિ ક્ષીણ થાય છે. અને યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજીએ એવું કીધું છે કે કળિયુગમાં જે વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ ચાહે છે એણે આ 16 શબ્દનો મહામંત્ર જપવો જોઈએ. કારણ કે મંત્રની શક્તિ ક્ષીણ થાય ત્યારે મહામંત્ર કામ લાગે છે. જેમ કે સામાન્ય બાણ ફેલ જાય ત્યારે બ્રહ્માસ્ત્ર કામ લાગે, એમ આ મહામંત્ર જે છે એ કળિયુગનું બ્રહ્માસ્ત્ર છે. અને વેદમાં લખ્યું છે, આ ઈસ્કોન વાળાએ નથી બનાવ્યું કે નથી ઈસ્કોનના કોઈ ગુરુજીએ આ મંત્ર બનાવ્યો, આ વેદનો મંત્ર છે. અને વેદ ઈસ્કોન વાળાના નથી, કોઈ સંસ્થાના નથી, કોઈના નથી, વેદ ભગવાન છે. અને એમાં લખ્યું છે, તો જો આપણો વિશ્વાસ વેદો ઉપર છે, જો આપણને બ્રહ્માજીની વાત સહી લાગે છે, તો આ મહામંત્રને જપવો જોઈએ. કારણ કે બીજા બધા મંત્રો છે, મહામંત્ર કેવલ એક છે, અને એ આ હરે કૃષ્ણ મહામંત્ર જે વેદમાં લખ્યો છે. અને કોઈને પ્રમાણિત કરવાની ઈચ્છા હોય, યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ, નારદ બ્રહ્માના સંવાદમાં આ વાત લખવામાં આવી છે. એટલા માટે અમે, યાની કે આ બ્રહ્મ મધ્વ ગૌડીય પરંપરા અથવા તો બીજી જે ત્રણ વૈષ્ણવ પરંપરાઓ છે, એ હરે કૃષ્ણ મહામંત્ર જપવાની સલાહ આપે છે. તમે બ્રહ્મ સંપ્રદાયમાં જાઓ, શ્રી રુદ્ર કે કુમાર, મંત્ર બધે મહામંત્ર હરે કૃષ્ણ જ છે. હા, સંપ્રદાયના સેપરેટ મંત્રો અલગ હોય, પણ મહામંત્ર આ જગતમાં જેટલા વૈષ્ણવો છે એના માટે આ એક જ છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. એટલે આનાથી આપણો રસ્તો